teléfono. एकादशी परम पवित्र दिवसे श्रीमद भगवद गीता ना श्रवण में क्रमशः द्वितीय अध्याय ना 18मा श्लोक पर चर्चा करी रहा छे। क्रमशः 17 नंबर नो श्लोक गत एकादशी में श्रवण कर्या, 18 नंबर ना श्लोक ना चर्चा ना पूर्व श्लोक नो पाठ। अंतवंत इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशीनो प्रमेयस्य तस्माद् युद्धस्व भारत अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद् युद्धस्व भारत अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद् युद्धस्व भारत अन्तवन्तः नाश्वन्त इमे आ सर्व देहा भौतिक शरीर नित्यस्य सनातन अस्तित्व वाला उक्ताः कहवाया छे। शरीरेणः देहधारी आत्माना अनाशिनः कदापि नाश न पावनारा अप्रमेयस्य मापी न शकाय एवा तस्माद् माटे युद्धस्व युद्ध कर भारत हे भरतवंशी। अनुवाद अविनाशी अमाप तथा सनातन जीवना भौतिक शरीरों नो नाश अवश्य थाई छे माटे हे भरतवंशी युद्ध कर। श्रील प्रभुपाद की ताई गौर प्रेमानंदे। श्लोक जोवामा अने सांभळवामा बहु नानो एवो छे, हैने बहु संक्षिप्त अनुवाद आ श्लोक नो श्रील प्रभुपाद जी लख्युं छे, पण छता महत्वपूर्ण श्लोक छे। कारण के भगवान अर्जुन ने सांख्यना विषय में समझ आपी रहा छे। अने सांख्य योग ना जे श्लोको छे एमानो एक श्लोक छे। आ तो 17 नंबर ना श्लोक में भगवान अर्जुन ने आत्माना अस्तित्वना विषय में कंक समझावी रहा छे। कारण के एना पूर्व जे श्लोक नी चर्चा भगवाने करी एमा आ छोकराओने शांत राखो, एमा भगवान अर्जुन ने कही रहा छे अर्जुन आ संसार नी अंदर बे वस्तु छे सत अने असत। सत वस्तु जे छे एनू परिवर्तन क्यारेय थतुं नथी अने असत वस्तु जे छे एनू स्थायित्व क्यारेय होतुं नथी। તો સત અને અસતના વિષયમાં સમજ આપ્યા પછી ભગવાન સત વસ્તુને પ્રસ્તુત કરવા માટે 17 નંબરના શ્લોકની અંદર અર્જુનને કહે છે, હે અર્જુન, કે ઈ સત જે આ શરીરની અંદર વ્યાપ્ત છે, એને વ્યાપ્તનો એક અર્થ રહેવું થાય. તો શરીરની અંદર જે સત વસ્તુ વ્યાપ્ત છે એને તું અવિનાશી સમજ. અવિનાશી માને ઈ સત વસ્તુનો નાશ કરવા માટે કોઈ સમર્થ નથી. આ સત વસ્તુને ક્યારે નાશ કરી શકાતી નથી, કારણ કે સ્થાયી છે, એમાં કોઈ દિવસ પરિવર્તન થતું. એનો એક ગુણ, સત વસ્તુનો એક ગુણ ભગવાને શું બતાવ્યો હતો કે સત વસ્તુનું ક્યારે કોઈ પરિવર્તન હોતું, એ પરિવર્તનહીન છે. મને સત વસ્તુમાં પરિવર્તન છે નહીં, પરિવર્તન હંમેશા અસત વસ્તુની અંદર થાય છે. અર્જુનના મનમાં કદાચ એવો સંશય હોત કે આ કૃષ્ણ બોલે છે ને આમાં બહુ મજા નથી, તો ભગવાનને વિચાર કર્યો કે આપણી વાત ન માને કાંઈ વાંધો નહીં. એણે શું કીધું, સત્યના જે દ્રષ્ટાઓ છે, તત્વદર્શી વ્યક્તિઓ છે, એનો આ નિર્ણય છે. એને ભગવાન એમ નથી કહેતા ઈતિ મે મતિ, આ મારો મત છે એવું કૃષ્ણ નથી કહેતા, પણ શું કહે છે, તત્વદર્શી વ્યક્તિઓ જે છે એણે આ નિર્ણય આપ્યો છે સત અને અસતના વિષયમાં. અને ઈ સત વસ્તુ વ્યક્તિના શરીરની અંદર સંપૂર્ણ રૂપમાં વ્યાપ્ત છે, પણ ભગવાને નામ આપ્યું નથી. વિદ્વાનો કહે છે ચેતના જેને કહેવામાં આવે છે, અને ચેતનાના અનુભવ દ્વારા સમજી શકાય કે શરીરની અંદર આત્મા છે. કેટલો સૂક્ષ્મ છે તો એનું પરિમાણ, એનું માપ આપણે ગયા વખતે ચર્ચા કરી, વાળના અગ્ર ભાગના 10,000માં ભાગ જેટલો છે. અને એ જ સત તત્વને ઓર વધારે સ્થાપિત કરવા માટે ભગવાન પુનઃ આ 18 નંબરના શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યા છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તું જેને અમર માની રહ્યો છો, અર્જુન કોને અમર માને છે, કોને અમર માને છે, શરીરોને. તો ભગવાન એને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અસત વસ્તુનું કોઈ સ્થાયિત્વ રહેતું નથી, મતલબ કે તું જે શરીરને અમર માની રહ્યો છો એ શરીર અમર નથી, અને જેને તું નાશવાન માને છો, એને અર્જુનને શું હતું, આ લોકો મરી જવાના છે, આ લોકો ક્યારેય રહેવાના નથી, ભવિષ્યમાં આનું અસ્તિત્વ રહેશે નહીં. તો ભગવાન અર્જુનને એ કહી રહ્યા છે કે તું જેને અમર માની રહ્યો છો એ વાસ્તવમાં કેવું છે, નાશવાન છે, અને જેને તું નાશવાન સમજે છો એ વાસ્તવમાં કેવું છે, અમર છે. એમ તો જે સ્થિતિ અત્યારે અર્જુનની થઈ રહી છે કુરુક્ષેત્રમાં, ઠીક એવી સ્થિતિ વર્તમાન સમયના જીવોમાં જોવામાં આવે છે. વ્યક્તિ શું માને છે, શરીર હંમેશા માટે રહેવું છે, એને શરીર રહેવું જોઈએ, પણ આત્માના વિષયમાં કાંઈ ખબર નથી. આત્મા શું છે, ક્યાંથી આવે છે, કેવી રીતે શરીરમાં રહે છે, અને કેવી રીતે આ શરીરને છોડી નીકળે છે, એના વિષયમાં કાંઈ ખબર. ઠીક અર્જુનની સ્થિતિ અત્યારે એવી છે કે આત્મા અને શરીર વચ્ચેના જે અંતર છે એમાં હજી એને બરાબર ટપ્પે આવતું નથી. તો ભગવાન એને આ શ્લોક દ્વારા એ સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે અર્જુન, જે સત વસ્તુ આત્મા છે એ કોઈ દિવસ મરતો નથી, એ અમર છે. મૃત્યુ કોનું થાય છે, શરીરોનું. એટલા માટે ભગવાને આત્માના જ્ઞાનને પ્રદર્શિત કરવાની સાથે સાથે એને શરીરના જ્ઞાનને તે આ શ્લોકમાં પ્રદર્શિત કર્યું. કારણ કે જો કેવલ આત્માનું જ્ઞાન આપવામાં આવે તો કદાચ કોઈ વ્યક્તિ એવું સમજી લે કે ચાલો આત્મા શાશ્વત હોય તો આત્માની સાથે રહેવા વાળું જે આ શરીર છે એ તો કેવું હોવું જોઈએ, શાશ્વત, હે ને. પણ આ ભૂલ કોઈ વ્યક્તિ ન કરે એટલા માટે ભગવાને શું કર્યું, આત્માના તત્વની સાથે સાથે શરીરનું તત્વ એ તે ભગવાને રજૂ કર્યું કે શરીર કેવું છે, નાશવંત છે,
है ने। हवे एक प्रश्न कदाच तमारा मन में थाय के आपणे आत्मा छीए शरीर नथी। बस हरेक एकादशी आज सांभळता आव्या छे है ना। ज्यारथी आ सांख्य चालू थयुं छे त्यारथी आज कटको हाले छे आपणे आत्मा छीए शरीर नथी। एक ने एक चर्चा भगवान वारंवार रिपीट शा माटे करे छे, शा माटे वारंवार आ चर्चा ने दोहरावी रह्या छे। हालांकि प्रत्येक श्लोक ना सिद्धांत कंईक अलग छे, सिद्धांत एक नथी, सिद्धांत बदलातो रहे छे। पण आपणे मूळ तो क्यां लावामां आवे छे के आत्मा जे छे ई सत छे अने शरीर जे छे ई असत छे। सार तो आज निकळे छेले। અને હજી એવું નથી કે આ શ્લોકમાં ભગવાન પોરો ખાવાના છે, નહીં, હજી આગળ 10-12 શ્લોક છે સાંખ્યના વિષયમાં। શું કામ? કારણ કે પાયો મજબૂત બનાવી રહ્યા છે ભગવાન, હે ને, કે પછી આગળ જયારે ચર્ચા થશે તો આત્માના વિષયમાં કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં। એટલે ભગવાન એક એક શ્લોકની અંદર કંઈક સૂક્ષ્મ ભેદને રાખી અને પ્રત્યેક શ્લોકમાં આત્માની સત્તાને સ્થાપિત કરી રહ્યા છે। આ છે સાંખ્ય, જેનું નામ સાંખ્ય યોગ આપણે વાંચે। આ સાંખ્ય શું છે? આ વસ્તુ છે કે પ્રત્યેક શ્લોકને ભગવાને એવા લોજિકલી, એવા તર્કબદ્ધ રીતે જોઈન્ટ કર્યા છે ને કે આવું કાર્ય ભગવાન સિવાય બીજું કોઈ વ્યક્તિ કરી શકે નહીં। તો ભગવાન ફાઉન્ડેશન જે છે એ મજબૂત બનાવી રહ્યા છે। શા માટે? કારણ કે ફાઉન્ડેશન જો મજબૂત હોય, પાયો મજબૂત હોય, તો એની ઉપર ચણવામાં આવેલી ઇમારત જે છે એ કેવી બનશે? મજબૂત બનશે ને, હે ને? અને જો ફાઉન્ડેશન ક્લિયર નહીં હોય તો આવશે બરોડામાં 25 વર્ષમાં 2 બિલ્ડિંગ નીચે। શા માટે? કારણ કે ફાઉન્ડેશન મજબૂત હોતું નથી। એવું થાય ને, આપણને એવું લાગે કે આ ભાઈ તો બહુ ભજન કરે છે, બહુ ભક્તિ કરે છે, પણ ભક્તિ કરતો જાય, ભક્તિ કરતો જાય ને એક દિવસ ડાઉન થઈ જાય, ધમાકો બોલી જાય, આવું કેમ નથી દેખાતો? કારણ કે ફાઉન્ડેશન મજબૂત હતું નહીં। અને તમે જો ભક્તિ માર્ગમાં પ્રોબ્લેમ એવા જ લોકોને આવશે જેના ફાઉન્ડેશન મજબૂત નથી, સમજે? કારણ કે જે લોકો પાયો મજબૂત બનાવે છે ને એની એની ઇમારત ક્યારેય ડગમગતી નથી, હે ને? ભૂકંપ આવે, વાવાઝોડું આવે, પૂર આવે, એ બિલ્ડિંગ ઊભું રહેશે, હે ને? એમ ભક્તિ માર્ગની અંદર એ જ વ્યક્તિના ફાઉન્ડેશન મજબૂત, એ જ વ્યક્તિ ટકવાના છે જેના ફાઉન્ડેશન મજબૂત। માને પાયાનું જ્ઞાન જે છે એ જે વ્યક્તિ ઠીક ઠીક સમજે છે એ જ વ્યક્તિ ભક્તિ યોગમાં આગળ વધશે, બીજા થોડાક આગળ વધી અને પાછો યુ ટર્ન લઈ લેશે કે આમાં આમાં આગળ આપણને કઈ દેખાતું નથી, યુ ટર્ન। પછી વિચાર કરે, પછી રોજ માળા આ તે કંટાળી જાય અને યુ ટર્ન લઈ લે। શા માટે? કારણ કે પાયો મજબૂત કર્યો નથી, એટલા માટે। તો ભગવાને તે અર્જુનના પાયાને મજબૂત બનાવી રહ્યા છે, કારણ કે દેહાત્મ બુદ્ધિના ભાવની અંદર જો કોઈ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયાસ કરે એ વ્યક્તિ ગીતા ક્યારેય સમજી શકે નહીં, હે ને? કોઈ માનતો હોય કે હું શરીર છું, હે ને? જેમ અર્જુનની સ્થિતિ અત્યારે શું છે, એ પોતાને શરીર માની રહ્યો છે, હું આ શરીર છું, પણ આવી સ્થિતિ વાળા જે લોકો છે અર્જુન સાબિત એ કરવા માંગે છે કે મારા લેવલની અંદર રહેવા વાળા લોકો ક્યારેય ભગવદ્ ગીતાને સમજી શકે નહીં, કારણ કે દેહાત્મ બુદ્ધિની અંદર ગીતાને સમજવી એ ઇમ્પોસિબલ વાત છે, હે ને? આપણે શું કરીએ છીએ, થોડું ઘણું વાંચીએ, 2-5 શ્લોક યાદ રહી જાય તો આપણે એમ કે અમને ગીતા સમજાઈ ગઈ, આ શ્લોક છે, તમે અનુવાદ ઉપર નજર કરો, કેવલ 1.5 લીટીનો અનુવાદ છે ખાલી, તો સમજી શકો છો આના પરથી કે ભગવાન શા માટે આ શ્લોક અર્જુનને કહી રહ્યા છે। આ શ્લોકમાં એ છે કે શરીર નાશવાન છે, બસ વાત ખતમ, અને એમાં રહેવા વાળો આત્મા જે છે એ અમર છે, કારણ કે ભગવાન અર્જુનની જે દેહાત્મ બુદ્ધિ છે એને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને જ્યાં સુધી આપણે દેહાત્મ ભાવમાં રહીશું ત્યાં સુધી ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન આપણને સમજાશે નહીં। એને સમજવા માટે
અધ્યાત્મ બુદ્ધિથી ઉપર ઉઠવાની જરૂર છે અને એ જ કાર્ય ભગવાન અહીંયા આ સાંખ્ય યોગના માધ્યમથી કરી રહ્યા છે કે ભગવદ્ ગીતાને સમજવા વાળો જે વ્યક્તિ છે એને સૌથી પહેલા સાંખ્ય યોગને સમજી દેહાત્મ બુદ્ધિના સ્તરથી ઉપર ઉઠ્યા પછી જ એ ભગવદ્ ગીતાના અભ્યાસમાં આગળ વધી શકે, નહીતર બીજા અધ્યાયને પૂરો કરી ત્રીજા અધ્યાયથી યુ ટર્ન લેવો પડે, લેવો જ પડે, કારણ કે સમજાશે નહીં. એટલા માટે શાસ્ત્રની અંદર એકની એક વાત જે છે એ વારંવાર આવે છે. હેને તમે શ્રીમદ ભાગવતમની અંદર જો ભગવાનને જ્યારે સ્તુતિ કરવામાં આવે, ભગવાનના રૂપ ગુણ લીલાઓની સ્તુતિ જ્યારે થતી હોય ત્યારે શું થાય, તમે આમ એક સાથે બધી સ્તુતિ વાંચો તો તમને ખબર પડશે કે પ્રત્યેક સ્તુતિનો સાર એક જ છે કે ભગવાન તમે આદિ છો, અનાદિ છો, અનંત છો, બસ એ જ શબ્દો, એ જ સ્તુતિ છે વારંવાર. શા માટે આપવામાં આવી છે? કારણ કે વારંવાર એવી સ્તુતિઓને વાંચવાથી સાંભળવાથી આપણી જે સમજ અન્ડરસ્ટેન્ડિંગ જે છે આપણી એ વધે. હેને એક વખત વાંચી લીધું હું આત્મા છું શરીર નથી તો આના આનાથી આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ ફરક ન પડે. શ્રીલ પ્રભુપાદજીને એક વ્યક્તિએ પૂછ્યું કે પ્રભુપાદજી તમે પહેલા જે પ્રવચન કર્યું એમાંય કીધું કે આત્મા અને શરીર, એની પછીના શ્લોક ઉપર લેક્ચર કર્યું એમાંય કીધું આત્મા અને શરીર, અને આ 18 નંબરના શ્લોકમાં તમે આત્મા અને શરીર એ જ વાત. અને મને ખબર છે કે આગળના પ્રવચનમાં તમે આ કરશો. પ્રભુપાદજી કેવું બોલે, અનુભવ કર્યો, અનુભવ થયો છે કે હું આત્મા છું શરીર નથી? તો પ્રભુપાદજી કે મન લાગે છે કે મેં ઓછા તાત્પર્યમાં લખ્યું છે, હવે બધા તાત્પર્યમાં લખીશ કે તમે આત્મા છો શરીર નથી. કારણ કે આટલી વખત કીધું છતાં અનુભવ ન થયો તો હવે તો મારે પ્રત્યેક શ્લોકના તાત્પર્યમાં લખવું પડશે, કારણ કે તમે ઓછા શ્લોકથી માનો એવા છો નહીં. આ શાસ્ત્ર એટલા માટે રિપીટ કરવામાં આવે છે. ઘણી વાર લોકો પ્રભુપાદજીના ગ્રંથોને વાંચીને શું કે આમાં રિપીટેશન બહુ છે. રિપીટેશન માને એકની એક વાતને પ્રભુપાદજી વારંવાર રજૂ કરે છે. એટલા માટે રિપીટ કરે છે કારણ કે આપણને કંઈક સમજાવી શકે, આપણી સમજ વધે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ વધે એટલા માટે. કારણ કે એકના એક સિદ્ધાંત જે શાસ્ત્રમાં પ્રસ્તુત થયા છે પણ એની ઉપર તમે આચાર્યોની કોમેન્ટ્રી જુઓ, આચાર્યોના મત જુઓ, શું છે કંઈક અલગ મત પ્રસ્તુત થાય છે. જે સ્તુતિ સુખદેવ ગોસ્વામીએ પહેલા કરી ઠીક એવી જ સ્તુતિ બ્રહ્માજીની લાગે છે, પણ બેની અંદર આચાર્યોની કોમેન્ટ્રી અલગ અલગ છે. તો આવા પ્રભુપાદજી જેવા આચાર્યો જે છે એ આમાંથી કંઈક નવું રહસ્ય કાઢી અને આપણી સામે એને પ્રસ્તુત કરે છે. તો આ શ્લોકની અંદર કંઈક એવા વિષયો છે, કંઈક એવા તત્વ, ભલે વાત એકની એક છે પણ છતાં આની અંદર કંઈક નવા મુદ્દા છે, કંઈક નવા ચર્ચા કરવાના વિષયો છે. શું છે? તો સૌથી પહેલા તો આ શ્લોકમાં શરીરનો એક ગુણ બતાવવામાં આવ્યો છે. શું ગુણ છે? શરીર નાશવંત છે. આત્માના ત્રણ ગુણ છે અને ભગવાન અર્જુનને યુદ્ધ કરવાનું કહી રહ્યા છે, અને ચોથું કે સંબોધન કરી રહ્યા છે ભગવાન ભારત. હવે જો આ શ્લોક ભગવાન સમજાવ્યા પછી તે અર્જુન યુદ્ધ કરતા નથી અને ભગવાનને આગળ બીજું કહેવું પડશે એને, પણ આજના શ્લોકમાં આજનો શ્લોક આપણને લાગે છે કે બીજા શ્લોકોની જેવો જ છે સેમ, છતાં મુદ્દાના ચર્ચા ચાર છે. પહેલું શરીર નાશવાન છે, બીજું આત્માના ત્રણ ગુણ બતાવ્યા છે, અને ત્રીજું ભગવાન યુદ્ધ કરવાનો આદેશ આપી રહ્યા છે ડાયરેક્ટ, અને ચોથું ભારત સંબોધન કરી રહ્યા છે. તો સૌથી પહેલા એક વસ્તુ છે કે આ શ્લોકની અંદર જો તમે સીધું અનુવાદ આનું વાંચન કરો તો તમને એક અંદાજ આવશે કે આ શ્લોકની અંદર ભગવાન શરીરની અનિત્યતાના વિષયમાં વિશેષ રૂપથી વ્યાખ્યા કરી રહ્યા છે. આ શરીર નિત્ય નથી એના વિષયમાં, કારણ કે શરીરના સંબંધને અનિત્ય સમજવો બહુ જરૂરી છે.
અને ભગવાન એટલા માટે કરી રહ્યા છે કે જેનાથી અર્જુનને સમજાવી શકાય કે આત્મા જેમ નિત્ય છે એવી રીતે આ શરીર નિત્ય રહેતું નથી. આ શરીર જાય છે, શરીરને ગમે એટલો સાચવવાનો પ્રયાસ કરો છતાં આ શરીર રહેવાનું નથી. બહુ સુંદર વાત ભગવાન પ્રસ્તુત કરે છે. જો શરીર અને આત્મા છે બે વિરોધી, હે ને? આત્મા જે છે એ અમર છે, અવિનાશી છે, અને શરીર જે છે એ નાશવંત છે, છતાં નાશવંત શરીરની અંદર નિત્ય આત્મા જે છે એ નિવાસ કરે છે, રહે છે એની અંદર. આ તો એવું થયું કે કૂતરાને અને બિલાડીને એક જગ્યાએ સ્થાનમાં ભેગા રાખો અને છતાં બે હળીમળીને રહે, એવું થયું? આ સંભવ છે? પશુઓમાં નથી પણ છતાં અહીંયા છે, કારણ કે નિત્ય હોવા છતાં આત્મા શરીરની અંદર રહે છે. એટલા માટે ભગવાન શરીરની અનિત્યતા બતાવી રહ્યા છે અર્જુનને. હે અર્જુન, તારે જોવું પડશે કે આત્મા નિત્ય છે અને શરીર અનિત્ય છે, કારણ કે નહીતર પ્રહલાદ મહારાજ અને હિરણ્યકશિપુ જેવું થઈ જાય. અને શું થયું તું બેન ખબર છે? હિરણ્યકશિપુને ગમે એ વસ્તુ તમે સચિદાનંદ બતાવો તો એને એ વસ્તુ ભૌતિક જ લાગે. પ્રહલાદ મહારાજે કીધું આ થાંભલો નથી, ભગવાન છે. તો કે ના, થાંભલો છે. હિરણ્યકશિપુને કોઈ આત્માની વાત કરે, એ કે આત્મા જેવું કાંઈ નથી, બસ ખાવ પીવ અને મોજ કરો. એનું હિરણ્યકશિપુ નામ શા માટે જાણો છો? હિરણ્ય શબ્દનો અર્થ થાય સુવર્ણ, સોનું. અને કશ્યપુ માને જે ભૌતિક જગતના ભોગની અંદર જે આનંદ લેવા વાળો, એને એને ભૌતિક ભોગની અંદર જેને આનંદ દેખાતો હોય એનું નામ હિરણ્યકશિપુ છે. અર્જુનની વ્યાખ્યા છે. અને પ્રહલાદ, પ્રકૃષ્ટ રૂપેણ આહલાદ, મને સંસારના પ્રત્યેક પદાર્થમાંથી આનંદ લેવાનો ગુણ છે. હેને, જડ વસ્તુને તે ચિન્મય વસ્તુના રૂપમાં જોવાનો જે અભ્યાસ છે એનું નામ છે પ્રહલાદ. અને પ્રકૃષ્ટ રૂપેણ આહલાદ, મને ખંભાની અંદર રીતે એને ભગવાન દેખાય, અને આને આને ભગવાન નરસિંહદેવની અંદર રીતે થાંભલો દેખાય. શું કામ? કારણ કે ચેતના દૂષિત થયેલી છે. હિરણ્યકશિપુને અસુરનું ટાઇટલ મળ્યું, સિમ્બોલ મેડલ આપ્યું, આ અસુર છે, મહાન અસુર છે. શા માટે? કારણ કે એની ચેતના જે છે એ કેવી હતી? આસુરી હતી. અને ભગવાન આગળના શ્લોકમાં શું ચર્ચા કરી રહ્યા છે? ચેતનાના વિષયમાં, હે? કે ચેતના જે છે એ શરીરની અંદર વ્યાપ્ત છે, અને એ ચેતના જેવી હોય એ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ બને. આસુરી ચેતના જો હોય તો એ અસુરના રૂપમાં પ્રકટ થાય, રાક્ષસ. પ્રહલાદ જેવી શ્રદ્ધા હોય, અને પ્રભુપાદજી કહેતા કે આપણે પ્રહલાદ મહારાજનું અનુગમન કરવું જોઈએ. હિરણ્યકશિપુ ન કરાય કે કાંઈ અત્યારે ખરાબ કામ કરો પછી આવતા જન્મમાં ફરી પાછા આપણે હિરણ્યકશિપુ બનશું અને એ ધમાચાકડીમાં જાવશું. આવો વિચાર આસુરી ચેતના છે. અને જ્યારે પ્રહલાદ મહારાજ પ્રત્યેક વસ્તુમાં ભગવાનનું દર્શન કરતા, અને જડ વસ્તુની અંદર રીતે આનંદ સ્વરૂપ ભગવાનને જોવાનો પ્રયાસ કરતા, એ પ્રહલાદ છે. એટલા માટે ભગવાન અર્જુનની જે ચેતના છે, અર્જુનની ચેતના શું હતી? મિશ્રિત. અને એને એને બધું મિક્સ થઈ ગયું હતું કે યાર કઈ સમજાતું નથી, આ શરીર આત્મા કૃષ્ણ બોલે છે પણ કઈ ખબર પડતી. તો ભગવાન અર્જુનની ચેતનાને પરિવર્તન કરી રહ્યા છે, પરિવર્તિત કરી રહ્યા છે, બદલાવી રહ્યા છે એની ચેતનાને. કારણ કે જ્યાં સુધી ચેતના શુદ્ધ થાય નહીં ત્યાં સુધી તો ભગવાન કહે છે કે ઉપદેશ બધો ફેલ જાય. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે પ્રીચિંગ કરતા હોય, હે ને, એને સમજાવતા હોય તો સૌથી પહેલા જોવું જોઈએ કે આની ચેતના શું. આપણે જોઈએ છે ને જિજ્ઞાસા, કે આ વ્યક્તિને રસ છે, રુચિ છે, તો આને પ્રીચિંગ કરીએ. બહુ નથી ધ્યાન આપતો તો જવા દો, કારણ કે ચેતના વિશેષ દૂષિત છે, હે ને? અને જેની ચેતના બહુ દૂષિત ન હોય એને તમે થોડું સમજાવો તો એ વજનમાં લાગી જાય, પણ જેની બહુ દૂષિત ચેતના છે ને એને ગમે એટલું સમજાવો છતાં એ લાગે નહીં. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે સૌથી પહેલા તો આ સાંખ્યના માધ્યમ દ્વારા અર્જુનની ચેતનાને બદલાવવી પડશે. અને જે ચેતના શરીરમાં ઘૂસી ગઈ છે, ક્યાં કે બસ શરીર જ હું છું, અર્જુને સ્વીકાર કરી લીધો છે, તો ભગવાને વિચાર્યું પહેલા આ બદલાવવું પડશે, પછી આગળનો ઉપદેશ આપીએ. એટલા માટે ભગવાન આ શ્લોકના પ્રારંભમાં અર્જુનને કહી રહ્યા છે, અર્જુન અંતવતમ, અંતવતમ વંતમ, અંતવંત, અંતવંત માને નાશવંત, જેનો નાશ થવાનો છે. તો ભગવાન શ્લોકના પ્રથમ શબ્દમાં શરીરને અનિત્ય કહી રહ્યા છે કે આ શરીર ટકતું નથી, ગમે એટલો પ્રયાસ કરો છતાં શરીર રહેવાનું નથી. ઘણા લોકોએ પ્રયાસ કર્યા અમર બનવા માટે, હેને, અમર બનવા માટે બહુ લોકોએ પ્રયાસ કર્યા, પણ કોઈ અમર થઈ શક્યું નથી. આ હિરણ્ય કશ્યપુ, આને શું થવું હતું? અમર બનવું હતું. બ્રહ્માજીને જેને કીધું અમર બનવાનું વરદાન આપો, બ્રહ્માજી કે એવું કઈ આપણી પાસે છે નહીં, બીજું માગ્યું. તો બીજું ફેરવી ફેરવીને એવું જ માગ્યું કે લગભગ અમર જેવું જ હતું, એમાં કઈ બાકી નહોતું, હેને. પણ ભગવાન કહે છે વેદાહમ સંથિતામિ, હેને, દદામિ બુદ્ધિ યોગમ. એ હિરણ્ય કશ્યપુને ખબર નથી કે મને વરદાન માગવા માટે જે હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યો છું એ બુદ્ધિ કોને આપી છે? ભગવાને. હવે ગમે એટલું એને બાઉન્ડ્રી બનાવી, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ને બહાર ને ગમે ને, તોય નરસિંહદેવ રસ્તો કાઢ્યો નહીં, બ્રહ્માજીના એક કઈ વરદાનને તોડ્યા વગર. બ્રહ્માજી બાજુમાં હતા જયારે ભગવાન નરસિંહદેવ હિરણ્ય કશ્યપુનો વધ કરતા હતા, બ્રહ્માજીની હાજર હતા. અને બ્રહ્માજી નામે જોઈને પૂછ્યું ભગવાનને, તમારા વરદાન સહી સલામત છે ને, સેફ? એને અને પછી હિરણ્ય કશ્યપુને મારી નાખ્યું. એક એક વરદાન યાદ કરાવ્યું ભગવાને, એને અંદર શું, બહાર શું, ઉપર નીચે, એને સુકું ભીનું, અસ્ત્ર શસ્ત્ર, જેટલા જેટલા એને વરદાનમાં બાઉન્ડ્રી જે બાંધી હતી એ બધું ભગવાને એને યાદ દેવડાવ્યું. અને હિરણ્ય કશ્યપુએ જોયું કે હાલો આપણી બુદ્ધિ અહીંયા પહોંચી નહીં, કારણ કે ચેતના અસુરી હતી, હેને. અસુરો બી હંમેશા શું વિચાર કરે? અમે ભગવાનને મારી નાખશું, હેને. રાવણ હોય કે ચાહે હિરણ્ય કશ્યપુ હોય, ભગવાનને મારવાનું પ્લાનિંગ કરે છે, પણ થાય છે શું? ભગવાનને મારી શકતા નથી, કારણ કે એ જાણતા નથી, એની ચેતના દૂષિત થયેલી છે એટલા માટે, હેને. એટલે વારંવાર શ્રીલ પ્રભુપાદજી કહે છે કે આપણે અનુસરણ પ્રહલાદ મહારાજનું કરવું જોઈએ. હિરણ્ય કશ્યપુ તો માનતો હતો હું અમર જ છું, પણ પ્રહલાદ મહારાજ આવો ક્યારેય સ્વીકાર કર્યો નહીં, કારણ કે એને ખબર હતી કે શરીર અનિત્ય છે અને શરીર જવાનું છે. અને એક વખત એક રાજાને પુત્ર નહોતો, પુત્ર નહોતો, તો એણે એક ઋષિને પ્રાર્થના કરી કે તમે મને એક પુત્ર આપો. ભક્તની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્ર મળ્યો પછી માતા પિતાને ચિંતા થઈ, ક્યારે આ તો મોટો થશે, પછી વૃદ્ધ થશે ને પાછો મરી જશે. એકનો એક પુત્ર, એટલો પ્રેમ, ફરીથી ગયા એ ઋષિ પાસે અને કીધું એક કામ કરો, આને અમર બનાવી દો. એ ઋષિએ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સમજાવ્યો, પણ આવડા સમજ્યા. એના મનમાં એક ઈચ્છા હતી કે પુત્ર અમર બની જવો જોઈએ, બસ, એને અમે ભલે મરી જઈએ પણ આ આ હંમેશા માટે રહેવો જોઈએ. એને તે આત્માના વિષયમાં ખબર નહીં હોય કે અમર આત્મા છે, શરીર તો અનિત્ય છે. તો થયું એવું કે જ્યારે એણે ઋષિને બહુ પ્રાર્થના કરી તો ઋષિએ એક કુર્તો બનાવી દીધો, ફૂલ માથાથી લઈને પગ સુધીનો, અને કીધું કે આ કુર્તો જ્યાં સુધી આ પહેરશે ત્યાં સુધી એને વૃદ્ધાવસ્થા લાગશે, મતલબ જીર્ણ નહીં થાય. હા, પણ આ કુર્તામાં જો ક્યારેક કાણું પડ્યું, હેને, તો પછી એ કાણું ક્યારેય પૂરું થશે નહીં, એને થીંગડું નહીં લાગે. અને એ કાણું ધીમે ધીમે મોટું થશે ને જ્યારે એ વસ્ત્ર જીર્ણ થઈ જશે ત્યારે આનું મૃત્યુ થશે. તો રાજા અને રાણીએ પૂછ્યું કે આમાં આ વસ્ત્રની અંદર કાણું કેવી રીતે પડશે? તો કે જ્યારે તમારી તમારા મનમાં આ તમારા પુત્ર પ્રતિ કોઈ ખરાબ વિચાર પ્રકટ થશે એટલે આમાં કાણું પડશે. તો રાજા અને રાણીએ વિચાર્યું કે પ્રાણથી પ્રિય જે પુત્ર છે એના માટે ખરાબ વિચાર જીવનમાં ક્યારેય નહીં આવે, અને એને લઈને ગયા ઘરે. ધીરે ધીરે પુત્ર યુવાન થયો અને ઓલો ડગલો પહેર્યો હતો એટલે વૃદ્ધાવસ્થા તો એને લાગવાની નહોતી. વિવાહ થયા. હવે આ યુવાન રે હે, આને વૃદ્ધાવસ્થા હતી, પત્ની બુઢી થઈ ગઈ હે, માતા પિતાને તો કઈ ખ્યાલ નહીં, કારણ કે એ તો ઓર અતિ વૃદ્ધ થયેલા. સ્ત્રી બુઢી થઈ ગઈ અને કાઢી મૂકી ઘરેથી, કારણ કે આ તો યુવાન હતો. વળી બીજી સ્ત્રી સાથે વિવાહ કર્યા. એ રીતે લાગ્યું કે આ હવે થોડી વૃદ્ધ થવા જઈ રહી, એને કાઢી ત્રીજી સ્ત્રી સાથે, કારણ કે આ તો યુવાન જ હતો. અને એક દિવસ થયું એવું કે આવી એક કાઢી મૂકેલી એક સ્ત્રી વિલાપ કરતી હતી બહાર. એ સમયે રાજા અને રાણીએ સાંભળ્યું, એને બોલાવી અને પૂછ્યું કે શા માટે રડે છે? તો કે તમારો જે પુત્ર છે એને એને તમે તો અમર બનવાનું વરદાન આપી દીધું એને, પણ અમારું જીવન તો હેરાન થઈ ગયું ને, હવે આ વૃદ્ધાવસ્થામાં અમારે ક્યાં જવું? કારણ કે એ તો યુવાન છે, અને યુવાન છે એટલા માટે આવી રીતે અમને એક પછી એક છોડતો જાય છે. તો એ છોડી દીધેલી પત્નીઓની જ્યારે આ સ્થિતિ જોઈ તો રાણીના મનમાં વિચાર થયો કે આના કરતા તો આને અમર ન બનાવ્યો હોત તો સારું હતું, અને તરત કુર્તામાં કાણો પડી ગયો. બહુ સીવવાની ટ્રાય કરી, જોઈન્ટ કરવાની ટ્રાય કરી, પણ ક્યારેય જોડાયું નહીં. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ઘણીવાર ઇતિહાસ એવું કહે છે કે લોકોએ પ્રયાસ કર્યો છે અમર બનવાનો. અમર માને એ મૂર્ખતા છે કે વ્યક્તિ અમર, ઓલરેડી કૃષ્ણ કહી રહ્યા છે કે તમે અમર છો, એને નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા, એને આત્મા ઓલરેડી અમર છે, પણ આ લોકો કોને અમર બનાવવાનો પ્રયાસ કરે છે? શરીરને, જે કોઈ દિવસ અમર રહેવાનો નથી. પ્રોબ્લેમ આ છે, શરીરને અમર બનાવી રહ્યા છે, જ્યારે શરીર ક્યારેય અમર રહેતું નથી, એ નાશ થવાનો. અને જે વ્યક્તિને અમર બનાવવાની વિચાર, તો એ તો ઓલરેડી અમર છે જ, આત્મા તો મરતો નથી ક્યારેય, એ તો નિત્ય રહેવાનો છે. તો આ તત્વજ્ઞાન સમજવું જરૂરી છે કે આ શરીર શું છે, શરીર એક એવી વસ્તુ છે જેનો નાશ નિશ્ચિત રૂપે થવાનો છે. શ્રીમદ ભાગવતમના દશમ સ્કંદમાં પ્રારંભ દ્વિતીય અધ્યાય સ્કંદ 10 અધ્યાય 2 જેમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભની અંદર આવ્યા, એ સમયે બ્રહ્મા શિવ ઇત્યાદિ જે સ્વર્ગના દેવતાઓ છે એમણે મળી અને ભગવાનની ગર્ભસ્થ સ્તુતિ કરી છે, અને એ ભગવાનની ગર્ભસ્થ સ્તુતિમાં આ ભૌતિક શરીરની વ્યાખ્યા શ્રી બ્રહ્માજી કરી રહ્યા છે. એ સ્તુતિનો 27 નંબરનો શ્લોક છે, 10:2:27માં બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરતા ભૌતિક શરીરની વ્યાખ્યા કરે છે. હવે વિચાર કરો, જે બ્રહ્માજી પોતે શરીરની વ્યાખ્યા કરી રહ્યા છે, શા માટે? કારણ કે આ સંસારની અંદર જેટલા શરીરો છે એ શરીરનું નિર્માણ કોણે કર્યું છે? બ્રહ્માજીએ કર્યું છે. હવે બ્રહ્માજી આ નિર્માણ કર્યું છે, તો બ્રહ્માજી જેના વિષયમાં બોલી રહ્યા છે એનાથી વિશેષ પ્રમાણ કોનું હોઈ શકે? બીજું બતાવો, સમજાય છે? કે કોઈ વ્યક્તિ આપણે હીરાનો ધંધો કરતો હોય હે ને, રફ લાવે, બનાવે, પોલિશ કરે, વેચે, તો લાગત કોને ખબર હોય? જેને રફ લીધી છે ને, ક્યાં પડે છે હાજી લાગત કોને ખબર હોય? જેને રફ લીધી છે ને, હું કામ? કારણ કે એને પછી લીધું, બનાવ્યું બધું એને. એમ ભગવાન દ્વારા નિર્મિત થયેલી સર્ગ સૃષ્ટિનો ઉપયોગ કરી અને વિસર્ગ સૃષ્ટિના રૂપમાં બ્રહ્માજીએ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, એ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ કેવી રીતે બની છે એમાં શું છે એ કોણ જાણે છે? બ્રહ્માજી. અને એ બ્રહ્માજી કહે છે શરીર કેવું છે, એ એ શરીરની તુલના એક વૃક્ષ સાથે કરી છે, એક ઝાડ સાથે. હવે જો એમાં એમણે 10 વસ્તુનું વર્ણન કર્યું છે, શરીરમાં 10 વસ્તુ છે. અને એ 10 વસ્તુ, હવે આ થોડું ફિલોસોફિકલ છે અને ધ્યાનથી સમજ, કારણ કે આના નંબર જાળવવા પડશે. ક્રમ જે બ્રહ્માજી બોલ્યા છે અને ક્રમ વાઇઝ જો આને સમજશો તો આ તમને સમજાશે. તો સૌથી પહેલા તો શરીરની તુલના એક વૃક્ષ સાથે કરી છે. એમાં પહેલું, વૃક્ષની અંદર એક વસ્તુ શું હોય છે કે એ વૃક્ષ જે છે એ ભૂમિ ઉપર હોય છે, જમીન ઉપર. પહેલો પોઈન્ટ હે ને, વૃક્ષ ક્યારે છે? જમીન ઉપર. તો આ શરીર જે છે એની ભૂમિ કઈ છે? ગીતા 13 સ્મરણ કરો, એને વાંચ્યું છે. ભૂમિ શું છે? પ્રકૃતિ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ ભગવાન જેની વાત કરી રહ્યા છે. ભૂમિ છે પ્રકૃતિ. તો પ્રકૃતિની જેમ જમીનની અંદર એક વૃક્ષ ઉગે છે એમ પ્રકૃતિ દ્વારા શરીરનું નિર્માણ થાય છે. આ પહેલો પોઈન્ટ છે, એક નંબર. બીજું, એ વૃક્ષની અંદર બે ફળ છે. કયા છે બે ફળ? ના, જીવાતનું ફળ છે. હવે ઓલું ઉદાહરણ તો એ સાંભળ્યું છે ને, બે પક્ષી બેઠા હતા ને એક ખાય છે ને એક જોવે છે. ના, ફળ શું છે વૃક્ષ ઉપર? જો બે નંબરનો મુદ્દો છે એટલે એમાં બેની જ વાત આવશે હેને. આ રીતે ક્રમ ગોઠવાયેલો છે. બ્રહ્માજીએ બહુ બુદ્ધિ દોડાવી છે આ શ્લોકની અંદર. એક વૃક્ષ છે એની ઉપર બીજું, બે ફળ છે. કયા? હા, ના ના નહી. હા, અરે એકદમ સિમ્પલ છે યાર. ફળ સુખ અને દુઃખ. કેવું લાગે? બહુ દૂર દૂર વિચાર કરશો ને તો શાસ્ત્ર ક્યારેય પકડમાં આવશે નહીં. હેને, હું લગભગ પ્રવચનમાં કહું, જ્ઞાનને નજીકથી જોવાનો પ્રયાસ કરો. એમ સુખ દુઃખ આપણને ખબર છે કે નહીં? તો બીજા નંબરની વસ્તુમાં બે ફળ છે, સુખ અને દુઃખ. ત્રીજું, એ ઝાડની અંદર ત્રણ મૂળ છે. ત્રણ મૂળ કયા છે? ત્રણ મૂળ? ના, એ તો અવસ્થા છે. ત્રણ મૂળ, ગુણ. ત્રણ ગુણ જે છે પ્રકૃતિના, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આ ત્રીજા નંબરમાં ત્રણ વસ્તુ આવી, ત્રણ ગુણ. હવે ચોથા નંબરમાં છે, ચાર પ્રકારના રસ છે આ વૃક્ષની અંદર. ચાર રસ, એ કયા છે? ગુણ તો બહુ સાંભળ્યા એટલે યાદ આવી ગયા. રસ કયા કયા છે? ચાર? ના, હા નહી, એ તો તન માત્રાઓ છે ઇન્દ્રિયોની. ચાર રસ, ચાર ચોકડીથી કઈ યાદ આવે છે? ચાર વસ્તુ બોલીશ તો કે છે કેટલું ઈઝી હતું. ના, એ થોડા રસ છે નહી. નજીક આવતા જાઉં છું, હવે થોડાક જો આગળ હાલો મેળ પડી જાય. હા ના, ચાર રસ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. કેટલી વાર બોલીએ છીએ અને માયાવાદીઓ આનો ઉપયોગ બહુ કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થ જે વૃક્ષના શું છે? ચાર રસ. મૂળ તો ત્રણ છે. હવે તમને પેલા કીધું, આમાં તમે ધ્યાન રાખજો. ચાર રસ, પાંચ પ્રકારના અનુભવ છે આ વૃક્ષની અંદર. આ તો એકદમ ઈઝી છે. પાંચ અનુભવ, ઇન્દ્રિયા કઈ? ના, જ્ઞાનેન્દ્રિય. કારણ કે અનુભવ શેનાથી થાય? જ્ઞાનેન્દ્રિયોથી થાય છે ને, કે આ વાયર છે તો એમાં કરંટ, એ અડ્ડો ત્યારે ખબર પડે ને ત્વચાથી. અનુભવ જ્ઞાનેન્દ્રિય, હે ને. ચાલે જતો રસ્તામાં આગળ ખાડો છે, આમ જોવે તો ખબર પડે ને, અમુક તોય પડે.
ઇન્દ્રિયા, જ્ઞાનેન્દ્રિયા, જેના દ્વારા જ્ઞાનનો અનુભવ કરી શકાય, એ વૃક્ષની અંદર પાંચ જ્ઞાનેન્દ્રિય છે જે અનુભવ કરે છે. અને છ પ્રકારની, છઠ્ઠા નંબરમાં છ સ્થિતિ છે, અવસ્થાઓ છ. કઈ છે? હા, વૃદ્ધાવસ્થા એક, બીજી ના, બાળપણ નથી, યૌવન નથી, આ વૃદ્ધાવસ્થા એક હાલી ગયું તમારું. આ અઠે ગઠે તીર કહેવાય, લાગી જાય, લાગી જાય. છ અવસ્થા જેનો શરીરમાં અનુભવ કરી શકાય, છ સ્થિતિ શું છે શરીરની? હા, એક છે વૃદ્ધાવસ્થા, એ સાચું છે. એટલે હવે પાંચ બીજી બાકી છે. સૌથી પહેલા ભૂખ. ભૂખ લાગે છે કે નહીં? બાળક જન્મે એટલે ખાવા જોઈએ. ભૂખ, પછી તરસ, તરસ પછી શોક, દુઃખ, શોક, પછી મોહ, પછી એક આ જરા, અને અંતે મૃત્યુ. તો છ અવસ્થા છે, ભૂખ, તરસ, શોક, મોહ, જરા અને મૃત્યુ. આ છ પ્રકારની અવસ્થામાંથી આ શરીર પસાર થાય છે. છઠ્ઠા નંબરમાં આ છ શરીરની સ્થિતિ છે. આ છ સ્થિતિઓમાંથી શરીર હંમેશા પસાર થતું રહે છે. યાદ રહ્યા છ? ભૂખ, તરસ, શોક, મોહ, જરા અને મૃત્યુ, આ છ અવસ્થાઓમાંથી શરીર પસાર થાય છે. સાત પડ વાળી છાલ છે આ વૃક્ષના થડમાં. એ સાત પડ વાળી છાલ જે છે એ શું છે? ચામડી એક, ત્વચા બીજી, છ થોડાક થોડાક આગળ વધન ના. ત્વચા પછી શું હોય? શરીર ક્યારેય ખોલીને જોયું છે? ના. ત્વચા પછી આવે પેશી. પેશી ખબર છે કોને કહેવાય? આ માંસપેશી. અને ત્રીજું છે વસા. અને પેશીની નીચે એક લિક્વિડ હોય એને કહેવાય વસા. હા, વાઈટ. પછી અસ્થિ. પેશી અને લિક્વિડ પછી શું આવે છે? અસ્થિ, હાડક્યા. પછી આવે છે મજ્જા, જે હાડક્યાની અંદર હોય છે. એક એવું માસ છે શરીરમાં જે હાડક્યાની અંદર હોય છે, મજ્જા. અને છઠ્ઠું છે વીર્ય, જે ખોરાક દ્વારા નિર્માણ થાય છે. તો આ સાત પડવાળી છાલ, આ સાત વસ્તુઓ છે. આમ કેમ છે? આમાં છ થયા, ત્વચા, પેશી, વસા, અસ્થિ, મજ્જા, વીર્ય. હજી એક બાકી છે. હા ના, શરીરની અંદર છે. હા ના 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 ના, ત્વચા, પેશી, વસા, અસ્થિ. પેશી અને અસ્થિની વચ્ચે, મતલબ જે વસા, વસાથી નીચે એક સ્તર છે એનું નામ. હા નહીં, કંકાલ તો અસ્થિને જ કંકાલ કહેવાય. ઠીક છે, એનો શબ્દ હું આપીશ તમને પછી. પણ આ છ, એમાં સાત વસ્તુ છે. આઠ શાખાઓ છે ડાળી. આઠ પ્રકારની શાખાઓ હોય છે ડાળીઓ. કેટલી છે? આઠ. એ કઈ છે? આઠ શાખાઓ, આઠ ઉપરથી કઈ શ્લોક યાદ આવે છે ગીતાનો, જે શ્લોકમાં ભગવાને આઠ વસ્તુનું વર્ણન કર્યું હોય એવું? ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ એ વચન. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા ભગવાન કહે છે ને, આઠ પ્રકારની પ્રકૃતિ. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ,
मन बुद्धि अने अहंकार तो आ आठ शाखाओ छे जेने भगवान पोतानी अष्टधा प्रकृति बतावे छे अने नव छिद्र आ तो खबर छे बे आँखना छिद्रो छे बे कानना छिद्रो छे बे नस्कोराना छिद्र छे एक मुख छे एक गुदा अने एक जननेन्द्रिय तो आ नव प्रकारना छिद्र शरीर में होय छे अने दस पांदड़ा छे आ कया छे दस पान જાણો છો દસ પાંદડાઓ કયા છે દસ વાયુ શરીરની અંદર જે પ્રાણવાયુઓ છે એને પ્રાણ અપાન ઉદાન સમાન વ્યાયામ આવા દસ પ્રકારના જે પ્રાણ શરીરની અંદર છે જેને પ્રાણવાયુઓ કહેવામાં આવે છે એ દસ પાંદડાઓ છે અને આટલી વસ્તુથી આ શરીર બનેલું છે આ કોણ કહે છે બ્રહ્માજી કહે છે બ્રહ્માજી જેને આ શરીર બનાવ્યું છે આ બ્રહ્માજીનો મત છે પણ આ દસ વસ્તુઓથી બનેલું જે શરીર છે એને ચલાવે છે કોણ આત્મા ચલાવે છે અને આનું વર્ણન કરતા ઉપનિષદોમાં એક બહુ સુંદર ઉદાહરણ છે કે આ દસ વસ્તુથી બનેલું જે વૃક્ષ છે એ વૃક્ષની અંદર બે પક્ષીઓ રહે છે જે બે પક્ષીની વાત કરી ને પહેલા એ આ દસ વસ્તુથી બનેલા શરીરની અંદર બે પક્ષીઓ રહે છે જેમાંથી એક આત્મા છે અને એક પરમાત્મા છે કારણ કે આત્મા જે છે એ પરમાત્માથી બહુ નજીક છે બિલકુલ નજીક છે પણ પ્રોબ્લેમ એ છે કે એ જોતો નથી આત્મા સૌથી વધારે ભગવાનની નજીક છે ભગવાન બાજુમાં જ છે બિલકુલ નજીક પણ છતાં એ જોઈ શકતો નથી એનું શું કારણ છે એ આવશે આગળ શા માટે એ ભગવાનની એટલો નજીક હોવા છતાં હવે એક ડાળી ઉપર બે પક્ષી બેઠા હોય એકબીજા ન જોઈએ કે આપણી બાજુમાં જ તે પરમાત્મા ઊભા છે હૃદયની અંદર જે આપણો આત્મા છે એની બિલકુલ નિકટ બાજુની અંદર ભગવાન છતાં દેખાતા નથી કારણ કે કંઈક પ્રોબ્લેમ છે સમજે એ પ્રોબ્લેમ આપણે જોઈશું પણ સમજવાનું એ છે કે આ દસ વસ્તુઓથી આ શરીર બન્યું છે એની અંદર બે પક્ષીઓ છે જે આત્મા ને પરમાત્મા છે હવે આની ઉપરથી શિલ પ્રભુપાદજી એકવાર સમજાવતા આ પોઈન્ટ આવ્યો છે એટલે કહી દઉં કે ઘણા લોકો એમ કે આત્મા જે છે એ ભળી જાય છે અથવા આત્મા અને પરમાત્મા એક છે હવે બે પક્ષી ઉડતા ઉડતા કદાચ ઝાડમાં પ્રવેશ કરી દે એ ભેગા થઈ જાય મળી જાય એ તો રહેવાના છે સ્વતંત્ર અસ્તિત્વ છે એનું તો આત્મા અને પરમાત્માના સ્વતંત્ર અસ્તિત્વની વાત એ તે આ સિદ્ધાંતથી શ્રી બ્રહ્માજી રજૂ કરે છે એક વખત શિલ પ્રભુપાદજીના શિષ્ય વરિષ્ઠ શિષ્ય જદુરાણી માતાજી એમણે શિલ પ્રભુપાદજીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુપાદજી આત્મા જે છે એ જો આટલો આધ્યાત્મિક હોય અને શરીર જો નાશવંત હોય ચલો ભૌતિક જગતના લોકોને ખબર નથી પણ કમસે કમ ભક્તિમાં આવ્યા પછી તે સુખ અને દુઃખનો અનુભવ શા માટે થાય છે હેને કારણ કે આ જે લોકો ભજન નથી કરતા એને આ તત્વ ખબર નથી પણ જે લોકો ઓલરેડી ભક્તિમાં લાગી ચૂક્યા છે જેને ખબર છે કે આપણે આત્મા છીએ શરીર નથી છતાંય વ્યક્તિ સુખ અને દુઃખનો અનુભવ શા માટે કરે છે એને તો મુક્ત થઈ જવું જોઈએ શિલ પ્રભુપાદજીએ કીધું કે જેવી રીતે સમુદ્રની અંદર એક જહાજ એક નૌકા હોય બહુ વિશાળ નૌકા તમે નૌકાની અંદર બેઠા હો નૌકાની અંદર બેઠા હો છતાં સમુદ્રની જે લહેરો છે સમુદ્રમાં જે તરંગો આવે છે એ તરંગો દ્વારા જે જહાજ છે એ જહાજ તો હલક ડોલક થવાનું છે જહાજ હલવાનું અને જહાજ હલશે એટલે આપણે હલવાના છીએ હે ને આપણે જહાજમાં બેઠા હોય જહાજ સમુદ્રમાં જઈ રહ્યું છે પણ આપણે એમ કહીએ કે હું જહાજમાં છું એટલે સમુદ્રની લહેરો જે છે એ મને સ્પર્શ થવી જોઈએ નહીં અને સત્ય છે સમુદ્રની લહેરો આપણને સ્પર્શ થતી આપણે જહાજમાં બેઠા હોય ભીના થવી નહીં થવી જહાજમાં બેઠા હોય તો ડૂબવી આપણે નહીં ડૂબવી જહાજનો આશ્રય લીધો છે પણ એ સમુદ્રની લહેરો જે જહાજની નીચે આવી રહી છે એ જહાજને તો હલાવશે, જહાજને હલાવશે એટલે જહાજની અંદર બેઠા બેઠા આપણે તે હલશું, પણ પલળશું નહીં, ડૂબશું નહીં. એવી રીતે પ્રભુપાદજી કહે છે કે જે બધ જીવ છે આ સંસારમાં એ લોકો ઓલરેડી ભવસાગરમાં પડ્યા. ભવસાગરમાં આપણે છીએ, જે લોકો ભક્તિ કરી રહ્યા છે, ભજન કરે છે એ ભવસાગરમાં છે, અને જે લોકો ભક્તિ નથી કરતા એ ભવસાગરમાં છે. પણ આપણે ભવસાગરમાં હોડી લઈને આવવા છીએ અને ઓલા હોડી વગેરેના ડૂબે છે અંદર, સમજે? એટલે ભીના થાય, પલ્લે ડૂબી જાય, બધું થાય, ડૂબકી મારે. એને કહેવાનું તાત્પર્ય, જે લોકો પાસે ભક્તિ રૂપી નાવ નથી એમાં ડૂબવાના છે, અને ડૂબી અને સુખ દુઃખ નો અનુભવ કરશે. પણ જે જહાજમાં બેઠો છે, ભલે છે સમુદ્રમાં, પણ જહાજ મળી ગયું એને કઈ ટેન્શન છે નથી. તો એક પ્રશ્ન થાય ને કે આરું ભવસાગરમાં ગમે એમ જહાજ છે, પણ તોય છે તો ભવસાગરમાં ને, હે ને? તો એ જહાજમાંથી ઉતારશે ક્યારે? જ્યારે જીવ ભગવત ધામ જવા માટે યોગ્ય બની જાય ત્યારે એને એ જહાજમાંથી છોડી દેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં સુધી જીવ ભગવાનના ધામમાં નહીં જાય ત્યાં સુધી જહાજમાં રહેવું પડશે. લહેરો આવશે, જહાજ હલશે, આપણે હલવું પડશે, પણ શિલ પ્રભુપાદજી કહે છે નૌકા છોડવાની નહીં. એમ જો નૌકા છોડી તો ડૂબવાનું નિશ્ચિત છે. એટલે જે જે લોકોએ હોડી છોડી છે એ તો દુઃખી થવાનો છે ભાઈ. હવે હોડીમાં બેઠો ત્યાંથી કૂદીને પાણીમાં જાય તો દુઃખી નથી થવાનું, ભલે કાંઈ ન કરે પણ હોડીમાં બેઠો રહે તો, હે ને? ભલે કાંઈ આવડે નહીં પણ 16 માળા ચાર નિયમ પાલન કરે તો છેલ્લે સફળતા પ્રાપ્ત કરશે, કારણ કે જહાજ જ્યાં ઉભું રહેશે ત્યાં ઉતરવાનો છે. એમ ભક્તિમાં લાગ્યા આપણને ભલે એમ લાગે કઈ છે નથી, પણ નૌકામાંથી હેઠું ઉતરવાનું નહીં, કારણ કે ઉતરે તો પછી શાર્ક આવે, વ્હેલ માછલી આવે, હે ને? એ તો દરિયાના પાણીમાં જાવ એટલે બધું મળશે, પણ જહાજમાં બેઠો હોય એને કદાચ વ્હેલ આવે તો એને ચિંતા ન હોય, કારણ કે નૌકામાં સુરક્ષિત છે. એમ આ ભક્તિ યોગ જે મને તમને મળી રહ્યો છે એ આપણા છીએ ભવસાગરમાં, પણ આપણે નૌકામાં છીએ. એટલે એ જે સમુદ્રની લહેરો છે અને થોડુંક આપણે આમ હલવી છીએ તો આપણને એવું લાગે છે દુઃખ આપણને તે છે, પણ એ દુઃખ દુઃખ નથી. હવે સમુદ્રની લહેરોથી જહાજ હલતું હોય તો એ દુઃખ કહેવાય? એ દુઃખ નથી. એટલા માટે ભક્તિ યોગ છોડવો જોઈએ નહીં. શિલ પ્રભુપાદજીએ સમજાવ્યું. કહેવાનું તાત્પર્ય છે કે લોકોને આ શરીર પ્રિય શા માટે લાગે છે આટલું? કેમ લોકો સ્વીકાર કરવા નથી કે આ શરીર નિત્ય નથી, આત્મા નિત્ય છે? આવું લોકો માનતા કેમ નથી? કેમ પ્રિય લાગે શરીર? કોઈ આઈડિયા ખરો? હા, ના, મિથ્યા સુખ છે ભાઈ, પણ એ તો ખબર છે ને, ક્ષણ ભંગુર આવે છે ને વયું જાય. મેં ઉદાહરણ નતું આપ્યું, આખું અઠવાડિયું માં છે ને રવિવારની રજા વાળું આપણું ફેમસ ઉદાહરણ. ના, ચેતના તો દોષિત છે એટલે ખબર જ નથી. એક વાત, એક પોઈન્ટ તો ક્લિયર છે કે શરીર અને આત્માના ભેદ ખબર નથી, પણ છતાં શરીર આટલું પ્રિય શા માટે લાગે છે? આસક્તિ તો છે પહેલેથી છે, કઈક પરફેક્ટ નજીક નો જવાબ આપો. તમે આઘા બહુ ભયા જાવ ઘડીકમાં. શાસ્ત્ર ની વાત વિચારો નહીં. કઈક તમને શરીર શા માટે પ્રિય લાગે છે? ભોગ કરવા માટે? હા, મોહ છે. આ એક ઇન્ટરનેશનલ જવાબ છે. કઈ ન આવડે તો કે માયા છે. આપી દો જવાબ, થઈ ગયું કામ. નહીં, શરીર પ્રિય લાગે છે કારણ કે આ શરીર જે છે ને બહુ મોટું દેખાય છે. આમ 6 ફૂટનું, કોક 5'4", 5'2", 5'5", ખાલી 5 માપે ને. તો પૂછે હાઈટ કેટલી? 5'2" અત્યારે વધારી ચાલે છે, 5'2" ને 5'3" હાઈટ, આટલું મોટું શરીર દેખાય છે સામે. મેં ગયાની આગલા પ્રવચનમાં કદાચ કહેલું, આસક્તિ ક્યાં લાગે છે? જોવાથી, હે ને, જોવાથી આસક્તિ લાગે છે. અને શરીરને આપણે રોજ જોઈએ, એમ આ ઓલા ભાઈનું આપણી કરતા સારું, આ ઓલાનું આપણી કરતા વીક જોઈએ છીએ કે નથી જોતા? એને ભલે આપણે ન જોયો તો એ નીકળો એટલે આમ દેખાય જ નહીં, એને આનું શરીર ગોરું, આપણું કાળું દેખાય છે ને. જોવાના કારણે શરીર જે છે એ બહુ પ્રિય લાગે છે. ના ના, આમાં મજા છે. અને બોલો, આત્મા કોઈ દી ભાડ્યો જ નહીં, અને કેવી રીતે દેખાય? હાવ નાનો એવો બાલાગ્રહ શતભાગસ્ય, કેટલો શતધા કલ્પિતસ્ય છે. હવે એ અગ્ર ભાગ એનો 10,000મો ભાગ જોયો તો નથી, એટલે પ્રોબ્લેમ આયા છે. એટલે આત્મન જોયો નથી, આ શરીર રોજ સામે દેખાય એટલે પ્રિય શું લાગે છે? શરીર. હવે વિચાર કરો, શક્તિ શરીરની છે કે આત્માની છે? આત્માની છે. કોણે કીધું? ના, તમે પ્રમાણિત વાત કરો યાર. આમ જે મનમાં આવી કહી દેવાનું. જો શરીર આપણને દેખાય છે, પ્રિય લાગે છે, આત્મા આપણે જોયો નથી એટલે એના ઉપરથી બહુ આકર્ષણ નથી. આત્મા નાનો છે, પણ આ બેમાં શક્તિ કોની છે? આત્માની છે. કેમ? હા, ગયું પ્રવચન તો આખું સાંભળ્યું એકાદશીએ, કે આત્મા નાનો એવો હૃદય પ્રદેશમાં રહેવા છતાં વાળથી લઈ અને પગના તળિયા સુધીમાં આખા શરીરનો અનુભવ ચેતના દ્વારા કરે છે. આત્માની ક્ષમતા, શક્તિ આ ગયા પ્રવચનમાં સાંભળ્યું, પણ આ 15 દિવસ વચ્ચે જ્ઞાને અમે બાષ્પીભવન થઈ ગયું. આપણે ભગવદ્ ગીતા સમજવા બેઠા છે. આ ઓલા પિક્ચરની જેમ આગળના શ્લોકો જાતા જાય, નવા આવતા, આમ ભગવદ્ ગીતા નહીં સમજાય. આ સાંખ્ય જે છે આને યાદ રાખવું પડશે, કારણ કે આ છેક 12મા અધ્યાય સુધી આનો પાવર રહેશે. જેમ ઓલો આત્મા હૃદયમાં હોય અને પગના તળિયા સુધી છે, એમ આ સાંખ્યનો પાવર ક્યાં સુધી રહેવાનો છે? 18મા અધ્યાય સુધી. આ સાંખ્યને ભગવાન યાદ કરાવશે વચ્ચે વચ્ચે અર્જુનને. એને આ સમજવું પડશે. એમને ખાલી આમ પ્રવચન સાંભળીને વયા જાવ ઘરે, એવી રીતે તમે આત્મા અને શરીરને ક્યારેય સમજી શકશો? પછી ઓલા ભાઈ જેવું થાય, પ્રભુપાદજીને પૂછતો ને, મારી ઘડી એક મુ કીધા કરો, પણ સમજ્યા ને? સમજ્યા તો ગયા વખતે અને આગળના પ્રવચનોમાં આપણે સાંભળ્યા કે આત્મા જયારે વયો જાય પછી શરીર કઈ કરી શકતું નથી, તો સાબિતી છે કે શરીરની અંદર કોઈ શક્તિ નથી. શક્તિ કોનામાં છે? આત્માની અંદર. ભલે નાનો છે, પણ આપણી કેપેસિટી શું છે જોવાની? કે હાલુ શરીર મોટું છે, ઓલો આત્મા નાનો એવો કણ છે, તો શક્તિ તો શરીરમાં જ હોય ને. કારણ કે આપણું ગણિત શું કહે છે? મોટો હોય એ વધારે બળવાન હોય, નાનામાં ઓછું બળ હોય. હવે આવડું 5 ફૂટનું શરીર જોવી અને ઓલો નાનો એવો ઝીણો એવો આત્મા, એટલે સ્વાભાવિક વિચાર થાય કે ભાઈ શક્તિ તો કોનામાં છે? શરીરમાં છે. પણ હકીકત એ છે કે શક્તિ શરીરમાં, નહીતર તો સ્મશાનમાં બાળો જ ઉભા થઈને વાહે ન થાય. શરીરમાં શક્તિ હોય એમ થાય કે નહીં? પણ તમે શરીરને કાપો, બાળો, જમીનમાં દાટજો, શરીર કાંઈ કહેતું નથી. મતલબ શરીરમાં કોઈ શક્તિ, શક્તિ આત્માની અંદર છે. એટલે આપણે શુદ્ધ ભાષામાં કહું તો સાઈઝથી પ્રભાવિત થવું જોઈએ નહીં. એને ઘણી વાર શું થાય, આમ ઝાડીઓ માણસ જોયો ને તેમ થાય કે આ બહુ બળવાન છે એમ, પણ કોક એક મેં પાડી દે ભાઈ, એ તો. એટલે સાઈઝ જોઈને પ્રભાવિત ન થવું જોઈએ. આપણે શરીરની સાઈઝ જોઈ લેવી, પછી વિચારે શરીર તો બહુ મોટું છે અને ઓલો આત્મા નાનો છે. નહીં, શક્તિ વાસ્તવમાં શરીરની જ હોવી જોઈએ, આત્માની નહીં. સાઈઝથી પ્રભાવિત નહીં. તમે ઓલા બુઢ્ઢીના બાલ જોયા છે? શું બોલો, ગુલાબી કલર નો હળીમાં સૂતર થાય ને કે ગુજરાત, અને બુઢ્ઢીના બાલ કે બુઢ્ઢી બુઢ્ઢી વૃદ્ધ ઓલી ડોસી હોય ને, ઈ આમ આમ લાગે કેટલા મોટા, મોટું લાગે ને, પણ તમે જયારે એને આમ આમ હાથમાં લ્યો તો કેટલું થઈ જાય? નાનું, હે ને. આપણે સાઈઝ થી પ્રભાવિત થઈને લીધું હોય, ખાલી તો ખબર પડે કે આ તો નાનું એવું છે. આ એવું છે કે જે લોકો શરીરની સાઈઝ થી પ્રભાવિત થાય અને પછી ખબર પડશે એટલે આમાં કઈ હતું નહીં. આ વાસ્તવિકતા ક્યાંની છે? આત્માની છે. આત્મા ભલે નાનો હોય, હવે ઈ તમે લ્યો આખું પછી એને તમે આમ દબાવો તો એ હાવ નાનું થઈ જાય કે નહીં? તો આત્મા પહેલે જ નાનો જ છે, શક્તિ એનામાં છે. તો આ એવું છેતરવા જેવું છે, એ બુદ્ધિના બાલ જેવું. એટલે માટે સાઈઝ થી પ્રભાવિત થવું નહીં. તો આ શ્લોક એવું લાગે છે કે શરીરની મહત્તા બતાવે છે, પણ એવું નથી. આ શ્લોક જે છે એ શરીરની મહત્તા નથી બતાવતો, પણ શરીરની અનિત્યતાનો આધાર લઈ અને સમજાવે છે કે આત્મા જે છે એ નિત્ય છે અને શરીર અનિત્ય છે. મહત્તા શરીરની નથી, મહત્તા આત્માની જ છે, પણ શરીરના માધ્યમ દ્વારા ભગવાન આત્માની મહત્તાને સમજાવી રહ્યા છે કે હે અર્જુન, આ શરીર મહત્વપૂર્ણ નથી, આત્મા મહત્વપૂર્ણ છે. પણ પ્રોબ્લેમ એ છે અર્જુન કે મારી સિવાય આ કોઈ જોઈ શકતું નથી, કારણ કે આ કુરુક્ષેત્રમાં જેટલા ઉભા છે આ બધાને મહત્તા કોની છે? શરીરની. પણ મહત્તા આત્માની છે, આ મારી સિવાય કોઈ જોતું નથી. ભગવાન એ વાતને આ શ્લોકમાં સાબિત કરી રહ્યા છે. અને ભગવાન એની પછીનો જે શબ્દ છે ઇમે દેહા, ઇમે દેહા શબ્દમાં ભગવાન બહુ સુંદર વાત કરી છે. જો શું કહે છે? આત્માની જ્યાં વાત કરી રહ્યા છે ભગવાન, ત્યાં એક વચનનો પ્રયોગ થયો છે. આ તમને સંસ્કૃતમાં નહીં સમજાય, પણ ગુજરાતી અનુવાદ વાંચો. આત્મા માટે એક વચન શબ્દ છે અને શરીર માટે બહુ વચન છે. આવું શા માટે છે? ઇમે દેહા, દેહા માને અનેક શરીરોના વિષયમાં ભગવાન વાત કરી રહ્યા છે. અને દેહ શબ્દનો અર્થ શું થાય? એક શરીર હે ને. અને આત્મા માટે એક વચન છે. ઇમે દેહા, દેહા માને આ નાશ પામવા વાળા જે શરીરો છે એ શરીરો નિત્ય ટકતા નથી. તો ભગવાન અહીંયા શરીરોને બહુ વચનમાં શા માટે કહી રહ્યા છે? દેહા, દેહ કહેવું જોઈએ. આત્મા એક છે તો શરીર એક હોવું જોઈએ, પણ ભગવાન બહુવચન બોલી રહ્યા છે. ભગવાન સમજાવે છે આ વાત ઉપરથી કે અર્જુન શરીરો બદલાયા કરે છે. આજે બહુવચનમાં ભગવાન બોલે છે દેહા શરીરો, એટલા માટે કહે છે કે શરીરો બદલાતા રહે છે પણ આત્મા ક્યારેય બદલાતો નથી. એ નહીં રહે છે. નત્વે વાહમ જાતુનાસમ નત્વમ નમે જનાદીપા. અર્જુન, આપણે બધા પહેલા હતા, અત્યારે છીએ અને ઇન ફ્યુચરમાં રહેવાના છીએ. તો એ રહેવા વાળો વ્યક્તિ કોણ છે? આત્મા. પણ શરીરો બદલાયા કરે છે. એટલા માટે ભગવાન અહીંયા બહુવચન આપી રહ્યા છે. દેહા માને અનેક શરીરો બદલવા છતાં આત્મા એનો ઈ રહે છે, એવો ને એવો રહે છે, એ બદલાતો નથી. એટલા માટે અહીંયા બહુવચનનો પ્રયોગ થયો છે. શરીર બદલાય, 84 લાખ માંથી કોઈ પણ શરીર મળે, 84 લાખ જે શરીરો છે, જલજા નવલક્ષાણી સ્થાવર વિસંતિ લક્ષ, એમ કોઈ પણ શરીર. અને આ શરીર બદલવાની જે પ્રોસેસ છે એ તમે જાણો છો કેવી રીતે છે? માનો કોઈ વ્યક્તિને કર્મ અનુસાર કૂતરું બનવાનું થયું, તો કૂતરું બન્યો કોઈ, તો એવું નહીં કે એક કૂતરું બની ગયું એટલે પૂરું, નહીં. કૂતરાની જેટલી જાતિઓ છે એ બધા શરીરમાં ફરવાનું, ડોબરમેન આલ્સેશિયન જે કંઈ આવતા હોય એમાં બધા, પછી અને બીજી યોનિમાં ચાન્સ મળે કે હવે આને આને હવે ગધેડો બનાવો. પછી જેટલી ટાઈપના ગધેડા હોય, ખચ્ચર કે આતે જે કંઈ, બધા ગધેડામાં જ આવે, તો એ એમાં જ આવવાનું. પછી પાછું એને ત્રીજા શરીરમાં કે પક્ષીમાં, તો પક્ષીમાં કબૂતર, તો જેટલી ટાઈપના કબૂતર હોય એ બનવાનું બધા. પછી નેક્સ્ટ યોનિમાં પાછો એ ફરે. સિસ્ટમ આ છે શરીરો બદલવાની. આપણે કે ભાઈ એકવાર કૂતરું બની ગયો એટલે પૂરું, એમ ના, એવું તો નહીં થાય. એવું ઘણા કે હવે ગમે એમ, આલોન ભાઈ વધારે પાક કર્યો, ખમરિયું બનશું બીજું, એ ભાઈ એક જન્મમાં પૂરું. પણ આવું થતું નથી. તમારે ખવડિયું બનવું પડે, ડોબરમેને બનવું પડે, અને જેટલી જાતિ છે બધા કૂતરાના શરીરમાં ફરો, પછી એ 84 લાખનું જે વિભાજન છે એમાંથી બીજું શરીર મળે. આ આવી રીતે શરીરો બદલાય. 84 લાખ એટલે આમ સીધે સીધા નહીં, એકવાર કૂતરો બેનો, એકવાર ગધેડો, એકવાર બિલાડી, એકવાર ઉંદર, એકવાર બળદ, એકવાર ગાય, એકવાર વાંદરો, સિંહ, બસ આ એવી રીતે પાર ન થાય. સિંહ અને સિંહની જેટલી પ્રજાતિઓ છે એમાં બધામાં એ ફરતો જાય. હવે તમે વિચાર કરો કે આ શરીરમાં ક્યારે વારો આવે, મનુષ્ય શરીરમાં એમ. એટલા માટે શ્રીમદ ભાગવતમ ની અંદર શ્રી પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ દુર્લભ છે, કારણ કે મનુષ્ય શરીર છોડ્યા પછી કર્મ અનુસાર જે જે શરીરો મળે એ બધા શરીરોમાં જવું પડે છે. એટલા માટે આ મનુષ્ય જીવન જે છે એ અનમોલ છે. અનમોલ માને આની કિંમત થઈ શકે નહીં. અને આવું મનુષ્ય જીવન આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, સંતાન પ્રાપ્તિમાં. વિચાર કરો મર્યા પછી આ 84 લાખ શરીરો. શિલ પ્રભુપાદ જે લખ્યું, જવું જ પડશે હે, એમાં કદાચ તમે ન્યા પગ ઠેરાવો, મારને જ જવું, ન્યા આપણું હાલે? કર્મ કર્યું છે, ભોગવવું તો પડશે જ, નિશ્ચિત રૂપમાં ભોગવવું પડશે, કારણ કે કોઈ રસ્તો જ નથી. એટલા માટે પ્રભુપાદજી કહે છે અને ભગવાને અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, આવું અનમોલ મનુષ્ય જીવન મળ્યું છે તો પછી હવે વધારે શરીર શા માટે બદલાવવા છે? આ એક જ શરીરમાં બધો ફેસલો પૂરો કરી નાખો, શું કામ બીજા શરીર લેવા છે વધારે? ભગવાન સમજાવે છે કે અર્જુન યુદ્ધ કર. શું કામ? કારણ કે એક જ વારમાં ફેસલો આવી જશે, નિર્ણય એ ને, વધારે શરીર નહીં. એટલે ભગવાને બહુવચન અને એક વચનનો પ્રયોગ કર્યો છે, આત્મા અને શરીરોની વચ્ચેના અંતરને અર્જુનને સમજાવવા માટે કે અર્જુન, તું માને છો કે આ કુરુક્ષેત્રમાં ઉભેલા જે લોકો છે એ પ્રત્યેક વ્યક્તિ મરવાના છે, પણ હાલાકી એનું શું થવાનું છે? સદગતિ મળવાની છે. સમજાય છે? યુદ્ધમાં મૃત્યુ પામશે તો ધામ પ્રાપ્ત થવાનું છે. તો જો અર્જુન યુદ્ધ નહીં કરે તો ઓલાને પાછા શરીરો કર્મ અનુસાર તો મળવાના છે. ભગવાન એટલે પ્રેરિત કરી રહ્યા છે, અર્જુન યુદ્ધ કર. અને આ સંસારના લોકો શું માને છે? આ કૃષ્ણને કઈ ધંધો નહોતો, ઓલા અર્જુનને યુદ્ધ નહોતું કરવું, પરાણે યુદ્ધ કરાય બોલે એમ. તે કૃષ્ણ કરતા તમે બુદ્ધિમાન છો વધારે? વેદોના અનુસાર જે વ્યક્તિ યુદ્ધમાં મૃત્યુ પામે એને સ્વર્ગની પ્રાપ્તિ ગીતાના દ્વિતીય અધ્યાયના પ્રારંભમાં ભગવાને કીધું. તો જેટલા લોકો ઉભા હતા કુરુક્ષેત્રમાં, જો એનું મૃત્યુ યુદ્ધમાં થાય તો ફરી એને શરીર મળવાનું બંધ થઈ જાય. તો આ કરવું વધારે બેટર છે કે પછી યુદ્ધમાં એને છોડીને એ કર્મના આ 84 લાખના જે ચક્ર ચાલુ થયું છે એમાં નાખવા એ વધારે બેટર છે? શું લાગે છે? યુદ્ધ કરવું. તો હવે જે ભગવાન કહી રહ્યા છે, યુદ્ધસ્વ અર્જુન યુદ્ધ કર, કેમ લાગે છે? બરાબર છે ને? ઓકે બધાને? કારણ કે અહીંથી ગયા પછી આ પ્રવચનમાં જેટલા બેઠા છે એ ક્યારે એમ ન કહેવા જોઈએ ભગવાનને યુદ્ધ કરવાનો નિર્ણય અર્જુનને ખોટો આપ્યો છે હે ને. આ પહેલા શ્લોકથી આ વાત હું પકડી નહીં લાવ્યો છું હે ને. બધાને ભગવાને અર્જુનને શા માટે પ્રેરિત કર્યો યુદ્ધ કરવા માટે? અહીંયા સ્પષ્ટ થયું છે કારણ, સમજ પડી? કારણ કે એ જેટલા કુરુક્ષેત્રમાં ઉભા હતા એ પ્રત્યેક વ્યક્તિના જન્મ મૃત્યુના ચક્રને અટકાવવા માટે ભગવાન અર્જુનને યુદ્ધમાં પ્રેરિત કરી રહ્યા છે, બધાના કલ્યાણ માટે છે. એટલા માટે ભગવાને અહીંયા ડાયરેક્ટ આદેશ આપ્યો અર્જુનને, અર્જુન યુદ્ધ કર. કારણ કે આલુ સાંખ્યની વચ્ચે યુદ્ધ ક્યાં થયું? પ્રસંગ તો સાંખ્યનો ચાલી રહ્યો છે, ભગવાન સાંખ્ય જ સમજાવે, આમાં યુદ્ધ વચ્ચે ક્યાંથી આવ્યું? ન આવવું જોઈએ, પણ છતાં ભગવાને આદેશ આપ્યો કે અર્જુન આવડાના શરીર જો તાર ન બદલાવા હોય વારી ઘડી આ 84 લાખમાં તો તું યુદ્ધ કર, અને જો બદલાવા હોય તો વયો જા પાછો ઘરે હે ને. પણ તોય આની ચોગવટે ભગવાન કરશે આગળ. તો મારે તમને એ સમજાવવાનું હતું કે એક વચન અને બહુવચનનો પ્રયોગ, શરીર અને આત્માનું જે પરિવર્તન છે કે આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજા શરીરોમાં ગયા પછી તે આત્મા બદલતો નથી, એટલે આત્મા માટે ભગવાને એક વચનનો પ્રયોગ કર્યો અને શરીરો માટે બહુવચનનો. હવે ભગવાન આત્માના 3 ગુણ બતાવી રહ્યા છે. શરીરના કેટલા ગુણ બતાવ્યા? કેટલા બતાવ્યા? શું થશે ગણ ભેંસ પાણીમાં શરીરનો એક ગુણ બતાવ્યો કે શરીર અનિત્ય છે. બીજું બોલ્યા જ ભગવાન કઈ શ્લોકમાં, આ ભગવદ્ ગીતા લઈને ન આવો ને એટલે આમ થાય. હા મેં વાત તો ખબર પડે જ ને ભગવાન શું કહે છે. શરીરનો એક ગુણ બતાવો કે શરીર અનિત્ય છે. આત્માના ત્રણ ગુણ છે, જોવો એમાં કયા ત્રણ છે. એવું ક્યાં લખ્યું છે? હા પણ શ્લોકમાં ક્યાં છે? ગુજરાતી પ્રભુપાદજીએ કર્યું છે ત્રણ શ્લોક. શ્લોકમાં દેખાય છે પ્રથમ લાઈન જે શ્લોકની છે એમાં છેલ્લો શબ્દ કયો છે? શરીર. શને ઉક્ત? ઉક્ત શબ્દ છે શ્લોકમાં. જુઓ એક છે નહી, દ્વિતીય બીજી લાઈન જે છે એના પ્રારંભમાં કયો શબ્દ છે? બીજી લાઈનના પહેલા અનાશી. અને ત્રીજો કયો છે એની બાજુમાં? અપ્રમેય. એના ત્રણ ગુજરાતી થાય કે ઉત્તમ માને જે પહેલા કહેવામાં આવ્યું છે. તો પહેલા ભગવાને શું કીધું? ઉક્ત શબ્દનું તમે અનુવાદ જોવો ગીતામાં, ઉક્ત શબ્દ એટલે શું લખ્યું છે પ્રભુપાદજીએ? કહેવાયા છે. ક્યાં કહેવાયા છે? પહેલા જે શ્લોકો કીધા એમાં. તો એમાં ભગવાને આત્માને શું કીધો છે? શું કીધું છે? ભૂલી ગયા પાછા. નિત્ય. આટલા શ્લોકથી ભગવાન કહેતા આવે છે આત્મા નિત્ય છે, નિત્ય છે. અને એટલા માટે ને ઉક્ત શબ્દ છે. ઉક્ત માને જે પહેલા કહેવાનું છે એ પ્રમાણે આત્મા નિત્ય છે, અનાશી માને અવિનાશી છે, એનો નાશ કોઈ કરી શકતું નથી. અને ત્રીજું અપ્રમેય. પ્રમેયનો અર્થ છે પ્રમાણ, માપ. અપ્રમેય માને આત્માને માપી શકાતો નથી. આ ત્રણ વસ્તુ ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે. અપ્રમેય માને માપી. તો નિત્ય તો આપણે સમજ્યા છીએ, પહેલા વ્યાખ્યા થઈ ગઈ છે આત્માની. અવિનાશી માને એનો નાશ કરવા કોઈ સમર્થ નથી, એની ચર્ચા ભગવાન આગળ કરશે. પણ અમાપ જે છે, અપ્રમેય, એ સમજવા જેવો શબ્દ છે. અપ્રમેય માને આત્માને માપી શકાતો નથી. તો ગયા પ્રવચનમાં શું કામ કીધું? બાલાગ્રસત ભાગસ્ય સતધા કલ્પિત છે. માપો ને આત્માને, કે વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેવો છે ભગવાન એ ના પાડે છે. અમાપ છે, કોઈ માપી શકતું નથી. કેવી રીતે? કારણ કે આત્મા અણુ છે. એક વાત આપણે સમજ્યા, આત્મા બહુ સૂક્ષ્મ અણુ છે. પણ એ આત્મા અણુ ક્યાં સુધી રહે છે? કેવલ આ ભૌતિક જગત સુધી. જે પ્રમાણ ઉપનિષદોની અંદર આપવામાં આવ્યું છે એ પ્રમાણ ખોટું નથી. અને ભગવાન અહીંયા આત્માને અમાપ કહી રહ્યા છે એ ખોટું નથી. બે વાત સત્ય છે. આત્માને માપી શકાતો નથી ફૂટપટ્ટી લઈને કે પેરામીટર લઈને કે મીટર પટ્ટી લઈને આત્મા મપાય નહીં. પણ આત્માને સમજાવવા માટે ઉપનિષદો એક ઉદાહરણ દ્વારા આત્માના માપને પ્રસ્તુત કરે છે કે આત્મા એટલો સૂક્ષ્મ છે કે એનાથી સૂક્ષ્મ વસ્તુ આ સંસારમાં બીજી કોઈ નથી. સૂક્ષ્મથી સૂક્ષ્મ આ સંસારમાં આત્મા છે. તો આધ્યાત્મિક જગતમાં જ્યારે આત્મા જાય ત્યારે આત્મા શું એવડો ને એવડો રહે છે? જે કણની વાત આપણે કરી કે આત્મા અણુ છે, તો ભગવાનના ધામમાં ગયા પછી શું આત્મા અણુ રહે છે? અણુ હોય, કારણ કે ત્યાં ભૌતિક શરીર તો હોતા નથી, તો એ સેવા કેવી રીતે કરશે ભગવાનની? તો આત્માનું શું થશે? એક પ્રશ્ન છે ને, ભૌતિક જગતમાં ગયા પછી આત્માનું શું થશે? શું એ અણુ જ રહે છે કે પછી કંઈક એનું સ્વરૂપ બદલાય છે? હા, દિવ્ય શરીર તો પ્રાપ્ત કરશે, પણ આત્માની સ્થિતિ શું રહેશે? કારણ કે આધ્યાત્મિક જગતની અંદર શરીર અને આત્માની વચ્ચે અંતર રહેતું નથી. આ સિદ્ધાંત છે ને, શરીર અને આત્માનું અંતર કેવલ ભૌતિક જગતમાં રહે છે. આધ્યાત્મિક જગતની અંદર શરીર એ જ આત્મા છે અને આત્મા એ જ શરીર છે, એમાં કોઈ અંતર રહેતું નથી. તો પછી આત્માનું શું થાય છે? પ્રશ્ન સમજાય છે? સમજાય છે પ્રશ્ન? કે અણુ આત્મા અહીંયા અણુ છે, ધામમાં ગયા પછી એનું સ્વરૂપ બદલાય છે, પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? જેમ પૂતના જે છે કૃષ્ણને મારવા માટે જ્યારે બ્રજ વૃંદાવનમાં આવી, તો એ પૂતના જે છે એનું મૂળ સ્વરૂપ કેવું હતું? રાક્ષસીનું. પછી એને સ્વરૂપ બદલીને કેવું કર્યું? ગોપી, એક દેવીના સ્વરૂપમાં થઈ ગઈ. તો વિચારણીય પ્રશ્ન એ છે કે આ જગતની અંદર એક સામાન્ય રાક્ષસી માયાના પ્રભાવ, યોગ સિદ્ધિના પ્રભાવથી જો પોતાના રાક્ષસી શરીરને દેવીના શરીરમાં કન્વર્ટ કરી શકે, તો શું આત્મા જે છે એ એના મૂળ રૂપમાં ન જઈ શકે? આત્મા તો સચિદાનંદ છે. તો આત્મા જેવો ભગવાનના ધામમાં જાય, એટલે અણુ આત્મા જે છે એમાંથી જ એનું પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપમાં એ આવી જાય છે. વાત સમજમાં આવે છે? નથી સમજમાં આવી. જેવી રીતે આ સંસારમાં અસુરો જે છે એ શરીર બદલે છે કે નહીં? જેમ પૂતનાએ શરીર બદલ્યું, એ છે મૂળ રાક્ષસી, પણ એ દેવી બની જાય કે જેવું રૂપ બનાવવા ચાહીએ એવું રૂપ બની શકે યોગ સિદ્ધિઓના પ્રભાવથી. તો આજે અણુ આત્મા જે છે એ અણુ આત્મા જ્યારે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે, તો એ સમયે એ જ અણુ આત્મામાંથી એને જેને તમે દિવ્ય શરીર કહો છો એ એના મૂળ રૂપમાં પ્રસ્તુત થઈ જાય. મતલબ એ અણુ આત્મા છે એ મોટો થાય, એનું જેવડું મૂળ સ્વરૂપ હોય ધામની અંદર એવું એ પાછું પ્રાપ્ત કરી લે છે. અને જ્યારે ભૌતિક જગતમાં હોય છે ત્યારે એ અણુ સ્વરૂપમાં રહે છે, કારણ કે મૂળ સ્વરૂપ આધ્યાત્મિક જગત સિવાય પ્રગટ થતું નથી. હવે સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? હવે હજી અમુક મને બિચારા હાય નીત પાડતા, ના નીત પાડતા. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે એકના એક શરીરમાં તે અસુરો શરીર બદલી શકે છે, તો પછી આત્મા એના મૂળ રૂપમાં આવે એમાં કોઈ સંશય નથી. આખરે તો એ સચિદાનંદ છે ને. અને સિદ્ધાંત એ છે કે ધામમાં આત્મા અને શરીરમાં અંતર હોતું નથી. સમજ પડી? તો એ જ અણુ આત્મા જે છે એ ધામની અંદર જેમ કેવો થઈ જાય? વિશાળ, મોટો, જે એનું મૂળ સ્વરૂપ હોય એને એ પ્રાપ્ત કરી લે છે. હા, એને અલગથી કોઈ શરીર મળતું નથી કે ધામની અંદર ગયો પછી ત્યાં આપણું ખોખું પડ્યું હતું એમાં વળી ભગવાને આત્મા નાખ્યો. ના, આત્મા અને શરીરની વચ્ચે અંતર કેવલ ક્યાં રહે છે? આ ભૌતિક જગતમાં. હવે ખબર પડી? અને હજી એક ઉદાહરણ આને ઉપર સમજો તમે. પેલી ખબર નાની ગોળી આવે, પેલું ચાઇનીઝ જાડવું આવે કે નહીં, એમાં ગોળી નાખે એ હોય નાની એવી, તેમ પાણીમાં નાખો એટલે કેવી મોટી થાય? ધીમે ધીમે થાય ને. બસ એમ આ આત્મા જે છે એ હોય અણુ, પણ ભગવાનના ધામની અંદર જઈને એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સમજ પડી ને? હવે ઓકે, હાલો હવે આગળ વધીએ. થઈ શકે, કારણ કે આત્માની અંદર અનેક શક્તિઓ છે ભાઈ. ભગવાનનો સચિદાનંદ અંશ છે, એટલે ભગવાનમાં જેવા ગુણ છે એવા જ આમાં રહેવાના, આ કન્ફર્મ છે. એટલા માટે ભગવાન અર્જુનને સમજાવે છે, હે અર્જુન, આ બધાનું જે રૂપ છે એ રૂપ ભવિષ્યમાં તને ફરીને ક્યારેય જોવા મળવાનું. તને જો એમ હોય કે આ પિતામહ ભીષ્મને હું મારી નાખું અને બીજા જન્મમાં મને આ જ પિતામહ ભીષ્મ જોવા મળે, તો આવું ક્યારેય થવાનું નથી. આ સમજી લે. આજે આપણું જે આખો આ મોડલ ભગવાને બનાવીને આપ્યું છે આપણને પ્રકૃતિએ, આપણો જ્યારે બીજો જન્મ થાય મનુષ્યનો, ત્યારે આનું આ મોડલ પાછું રિપીટ આવે નહીં. આ સિદ્ધાંત છે ભગવાન કર્યા. ભવિષ્યમાં ક્યારેય આ રૂપને ફરીથી અર્જુન તું જોઈ શકવાનો નથી. હવે રૂપ તું બીજી વાર જોવાનો જ નથી, આ શરીર તું બીજી વાર જોવાનો જ નથી, તો પછી સંબંધ શરીર સાથે શા માટે બનાવવા નથી રહ્યો છું? અર્જુન કહેતો, કોને યારે જોડવો? આત્મા સાથે સંબંધ સ્થાપિત કરે, કારણ કે આત્મા સાથે જોડેલો સંબંધ એ ક્યારેય નષ્ટ થવાનો નથી, એ મળશે બીજા જન્મમાં. પણ શરીર તો એકવાર વયું ગયું એટલે મળવાનું નથી. એને માનવા આપણા સખા ચિત્રક પ્રભુ છે. પછી આપણે બધા શરીર છોડી દેવું, એ શરીર છોડી દે, બીજા જન્મમાં ફરીને આપણે બધા ભેગા થાવી, એક જ ગ્રુપમાં પાછા પ્રચારમાં ભેગા થાવી, ન્યાય રીતે સખા ચિત્ર પ્રભુ હોય, હું આપણે બધા હોય, પણ આપણા મોડલ ફરી ગયા હોય, એના એ મળે નહીં. આ પ્રકૃતિની સિસ્ટમ છે. એટલા માટે ભગવાન કહે છે, અર્જુન આ જે તું શરીર પાછળ લાગ્યો છો, આ મારા પિતાનો છે ને, આ મારા ગુરુ છે ને, પણ આ મોડલ ફરી મળવાના. જો તારે શોક કરવો હોય તો પછી એના આત્મા માટે કર ને. અર્જુન કે આત્મા માટે, ભગવાન કહેશે પણ આત્મા માટે શોક કરવાની કોઈ જરૂર, કારણ કે આત્મા તો કેવો છે, અમર નિત્ય છે. એટલા માટે આત્માનો શોક કરવાની જરૂર રહેતી. કેટલું લોજિકલી ભગવાન અર્જુનને સાંખ્યનું તત્વ સમજાવી રહ્યા છે કે નહીં. સમજવા જેવી વાત કે જે શરીરો પ્રતિ આકર્ષણ છે, જેના જે શરીરો માટે આપણે સંબંધ સ્થાપિત કરવા નથી રહ્યા છીએ, એ શરીર રહેવાનું નથી, રહેવાનો તો આત્મા છે, પણ આત્મા સાથે આપણે સંબંધ બનાવતા, સંબંધ આપણે શરીર સાથે બનાવીએ અને શરીર જવાનું છે. અને હવે અર્જુનને થયું કે તમે ક્યારના કહો છો, પહેલા હતો ને પછી છે ને, જવાનો છે ને આવવાનો છે ને, આ બધું તમને કેમ ખબર છે? કૃષ્ણને કહે છે, તમને કેમ ખબર છે આ બધું? તો ભગવાન કહે છે, અર્જુન હું આ બધું જાણું છું, કારણ કે મારી દ્રષ્ટિ જે છે એ કાળથી પરે છે. હું ભૂત ભવિષ્ય વર્તમાન, પ્રત્યેક જીવોના ભૂત ભવિષ્ય વર્તમાનને હું જાણું છું અર્જુન. આ ભગવાન એક ગુણ પોતાનું પ્રકટ કરી રહ્યા છે કે ભગવાનની દ્રષ્ટિ જે છે એ કાળથી પરે છે. જો ભગવાન જ્યારથી બોલવાનું ચાલુ કર્યું છે ત્યારથી ત્રણેય કાળની વાત બોલી રહ્યા છે, ત્રણેય સમયની. અને હવે વિચાર કરો, કોઈ એવો વ્યક્તિ આપણને મળે જે આપણું બધું સિક્રેટ જાણતો હોય, પહેલી વાર મળ્યો હોય ને ત્યાં તમને કહી દે કે ભાઈ તમારું નામ રાજુભાઈ ઇટાલિયા છે, એમ તમારો સીડીનો બિઝનેસ છે, એમ અને આપણે કઈ ખોટા કામ કર્યા હોય એ રજૂ કરે, સાચા કર્યા હોય એ રજૂ કરે, તો આપણને આશ્ચર્ય થાય જ નહીં. અર્જુનને એમ જ આશ્ચર્ય થયું કે આને બધી ખબર છે, બોલો એમ, આને જે પૂછવી આને બધી ખબર. બહાર નથી જવું, આપણે આપણા જ માતા પિતાનું ઉદાહરણ લેવું, આપણે ભગત બનાવો એ નવા નવા, અને પછી ઘરે જયારે આમ આવે આપણે ભક્ત આમ ધોતી કુર્તા માળા હાથમાં લઈને, એટલે હું કે હજી હમણાં ગાળું બોલતા ભૂલો છે ખબર છે ને, હા અત્યારે વળી માળા હાથમાં લઈને આટા મારે આપણા નજીક કે કે નહીં, હા કારણ કે આપણા માતા પિતા આપણે બધું જાણતા હોય, આપણે નાને મોટા થયા હોય અને બધી ખબર હોય, તો આપણે જયારે ભક્તિમાં લાગીએ, હજી હમણાં મારવાનો બાંધવાનું બંધ કર્યું, અત્યારે વળી ધોતિયા પહેરી નીકળ્યા હું કેમ, કારણ કે એને ખબર હોય બધી. આશ્ચર્ય થાય છે કે નહીં? એમ અર્જુનને આશ્ચર્ય થયું કે આને જે પૂછ્યું આને બધી ખબર છે. તો હવે આનો પ્રભાવ શું થયો કે ભગવાનની અંદર એ ગુણ છે કે એ વ્યક્તિના ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે. અર્જુનને જયારે આ ખબર પડી કે આ કૃષ્ણ બધું જાણે છે, તો અર્જુન આનાથી ભયભીત થયા નહીં. આપણે તો બીજ આવી ને, માનો આપણે 5 લાખની ચોરી કરી હોય, તો 5 લાખ તો અત્યારના માર્કેટમાં કઈ નથી, 5 કરોડની ચોરી કરી હોય, અહીં ક્યાં આપણે બોલવા હું વાંધો, 5 કરોડમાં ઉઠી ગયો હોય સીધું, અને પછી સત્સંગમાં આવે, માળા કરે, ધોતી કુર્તા પહેરે, તો જેના જેને ખબર હોય કે આ માર્કેટમાં 5 કરોડમાં ઉઠ્યો તો એ હું કે ગામના બૂચ મારીને ભગતનો દીકરો થઈ ગયો, લે કે નહીં, એ આવું થાય ને. તો ઈ જ્યારે જોવે કે આ તો આપણી બાજુનો ઓફિસ વાળો છે, એટલે સત્સંગમાં ખૂણા ગોતો હોય, કે આને આને આપણી બધી ડિટેલ ખબર છે, તો ખોટું કામ કર્યું છે એટલે શું થાય, ભય લાગે, ડર લાગે, એ વ્યક્તિથી દૂર ભાગવી આપણે, કે હમણાં આપણી પોલ ખોલશે, ભાગે કે નહીં વ્યક્તિ. પણ અર્જુન જે છે એને શું કર્યું, ભાગ્યા નહીં, કારણ કે જે ચોર હોય ને એ શું કરે, પોલીસને જોવે ને એટલે ભાગે, પણ સામાન્ય નાગરિક હોઈએ માનો આપણે રસ્તામાં હાલ્યા જતો હોય, પોલીસ હોય તો આપણને કઈ ફરક નથી પડતો, શું કામ? કારણ કે આપણે ગુનો કર્યો નથી. ચોર ડરશે કારણ કે ચોરી કરી છે. એમ અર્જુનના મનમાં ભય નથી. ભય કોના મનમાં પ્રગટ થાય? ભૌતિક લોકોના મનમાં. કારણ કે ભૌતિક જગતના લોકો જ્યારે એમ વિચારે કે હાળું ભગવાન જોઈ લે છે, એટલે એને ભય થાય ભગવાનથી. અને ભક્તોને પ્રોટેક્શન, ભગવાન ઉપર વિશ્વાસ દ્રઢ થાય ભક્તોનો. અને આ લોકો દિવે મંદિરમાં આવ્યા હોય ને તો એમ જોવે કઈ ભગવાન છે આમ, એટલે કે હમણાં માવો નો કાઢતો ઘડીક બહાર જઈ આવું કરે, હું કામ? કારણ કે એને એ માને છે કે આ ભગવાન છે, અને આની હામે ખોટું કરાય પણ એ મૂર્ખની ખબર નથી. ભગવાન બધે જોવે છે એને. એવી કોઈ જગ્યા છે જ્યાં ભગવાન નથી જોતા? એમ કે આપણે હમણાં માવો ખાશું મંદિરની બહાર જાય ને પછી દારૂ પીતો હોય, શું કે મંદિરમાં દારૂ પી ન હોય અને બહાર જઈને પછી વાત ગમે ખોટું કામ મંદિરમાં નહીં કરે, શું કામ? ભય લાગે છે. કારણ કે એટલું તો જાણે છે કે ભગવાનને બધી ખબર છે, પણ એ મૂર્ખાઓની ખબર નથી કે આપણે બહાર જઈએ છીએ એ ભગવાનને ખબર છે. પાપ મંદિરની બહાર જઈને કરે. પણ ભક્ત જે છે એ પોતાના વિશ્વાસને ભગવાન ઉપર દ્રઢ કરે છે. અર્જુનને જ્યારે ખબર પડી આને બધી ખબર છે, એટલે અર્જુન ઓર શરણાગત થઈ ગયા. આને ખબર છે એટલે આને છોડીને હું બીજા પાસે ક્યાંય જવાય એમ નથી. ચેતના સારી થઈ અર્જુનની, જે ચેતના બદલાવાનો ભગવાન પ્રયાસ કરી રહ્યા હતા. તો સિદ્ધાંત અહીંયા સ્થાપિત થાય છે કે ગીતાનું શ્રવણ તે સારી ચેતનામાં કરવું જોઈએ. જો ચેતના ખરાબ હોય તો આપણને ગીતા સમજાશે નહીં. પણ આપણે તે જો સાચી ચેતનામાં ગીતાને શ્રવણ કરવી હોય તો આપણને તે ભગવાન પ્રતિ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, કોઈ ભય હોવો જોઈએ નહીં. અને ભય તમારા જીવનમાં ત્યારે જ આવશે કે તમે અંદરથી પાપ કરતા હશો અને બહારથી ભક્ત હોવાનું નાટક કરતા હશો, તો તમને ભગવાનની સામે ભય લાગશે. અને જો તમારી અંદર કપટ નહીં હોય તો તમે ભગવાનને પૂરા શરણાગત રહી અને તમારો ઉત્સાહ જે છે એ ડબલ થઈ જાય, તમારો વિશ્વાસ જે છે એ દ્રઢ બનશે. આપણે સમજવું પડશે કે ભગવાન આપણી સાથે છે, ભગવાન આપણા હૃદયમાં છે. એટલે પછી એવું જેવું નહીં કે આપણે મંદિરની બહાર માવો ખાશું ભગવાન જોશે નહીં. કારણ કે ભક્ત જેવો એને ખબર હોય કે ભગવાન પરમાત્માના રૂપમાં, બરાબર પક્ષીની વાત કરીને આપણે, એ એક પક્ષી આત્મા છે અને બીજા પરમાત્મા, એ પરમાત્માના રૂપમાં આપણા હૃદયમાં હંમેશા આપણને જોઈ રહ્યા છે. આપણે શું કરીએ છીએ, શું વિચાર કરીએ છીએ, આપણા શું શું પ્લાનિંગ માર્યા છે, કોને કોને ભક્તિમાં બઠ્ઠા પાડવાના છે, કોને કોને પ્રસાદમાં જ કાઢવાના છે, આ બધું પ્લાનિંગ એને ખબર હોય અંદર. અને આપણને ભલે એમ હોય કે આપણે આપણે તો આપણે છીએ, સમજ્યા? એ પરમાત્માના રૂપમાં ભગવાન અંદર બધું જોઈ રહ્યા છે. એટલા માટે આ ભક્તોએ ખાસ યાદ રાખવું પડશે કે ભગવાન આપણી સાથે છે. અને અંતિમ શબ્દ ભારત, ભગવાન અર્જુનને ભારત સંબોધન કરી રહ્યા છે. કારણ કે અર્જુનના મનમાં એક ભય હતો કે જો યુદ્ધ થશે તો તકલીફ એ થશે કે આ આ અમારો જે કુરુવંશ છે એ નાશ થઈ જાય, અને કુરુવંશ જો નાશ થશે તો પછી બધું નાશ થઈ જવાનું છે. તો ભગવાન સમજાવી રહ્યા છે કે અર્જુન, આ તારા કુરુવંશમાં પહેલા ઘણા શરીરો આવ્યા, અત્યારે ઘણા શરીરો છે, અને ઇન ફ્યુચરમાં ઘણા શરીરો આવવાના છે. કારણ કે આ વંશ પરંપરા જે છે એ શરીરો ઉપર આધારિત છે, હે ને? વંશનો ઈ રહે છે. જેમ કે કોઈનું, હવે આપણે પટેલ લેવી જનરલમાં, કોઈની અટક પટેલ હોય તો એ પટેલ ફેમિલી જે છે એમાં નવા નવા શરીરો આવતા જાય અને જૂના જે છે એ નીકળતા જાય, પણ પટેલ ફેમિલી એનું ઈ રહે. નવા આવે એને પટેલ લાગે, જૂના જાય એને પટેલ જ લાગેલો હોય. તો એ પટેલ ફેમિલી રહેશે. એમ અર્જુનને ભારત કહેવા પાછળ ભગવાનનો ઉદ્દેશ એ છે કે અર્જુન આ ભારત જે તમારું ભરત વંશ જે છે એ ભરત વંશ એમનામ રહેશે, પણ અંદર શરીરો બદલાવાના છે. કારણ કે વંશ જે છે એ શરીર ઉપર હાલે છે, આત્મા ઉપર હાલતો. એ તમારા વંશમાં કોણ આવ્યું છે એ કોને ખબર છે? માનો કોઈ મુસલમાન વ્યક્તિનો જન્મ હિન્દુના ઘરે થાય, આપણને કેમ ખબર પડે કે આ મુસલમાનના શરીરમાં આત્મા આવ્યો છે? એક પછી તમારે હિન્દુનું લેબલ લગાડવું રહ્યું, હે ને? એમ શરીરો બદલાય, વંશીનો એ રહે છે, આત્મા બદલાતો નથી. તો ભગવાન કહે છે તારે ચિંતા કરવાની જરૂર નથી કે વંશ ખતમ થશે. હા, વંશ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી આપણું કર્મ ચાલુ રહે છે, ત્યાં સુધી વંશ પરંપરા ચાલશે. પણ ભગવાન એક સિદ્ધાંત અંતિમ સમજાવી રહ્યા છે કે જો તું ધર્મની સ્થાપના કરીશ, ધર્મ માને કે જો તું યુદ્ધ કરીશ, તો આ બધા લોકો જે છે એ ક્યાં જશે? ધામમાં. અને ધામમાં જશે તો તારો વંશ ખતમ થઈ જાય. ભગવાન સમજાવી રહ્યા છે કે વંશને આગળ ચલાવવો એ મહત્વનું નથી, વંશને ખતમ કરવો એ મહત્વપૂર્ણ છે. કે બધા ધામમાં વ્યા જાય એટલે વાહે કોઈ વધે નહીં, આ કરવાની જરૂર છે. અને અત્યારના લોકો ક્યાં લાગ્યા છે? પુત્ર અલાવો, વંશ આગળ વધારો, પણ ક્યાં લઈ જાવો છો વંશને? શું કરવો છો વંશને? આ ભગવાન ના પાડે છે કે આને અટકાવો અને આવડા કે વધારો. ભારત કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે આને અર્જુન તું ધર્મની સ્થાપના કરી ધામમાં મોકલી દે એટલે આ ભરત વંશ સમાપ્ત થાય, અને જો તું યુદ્ધ નહીં કરે તો આ વંશ હંમેશા એ પટેલ ફેમિલી હાલતું જ રહેવાનું છે, પૂરું થવાનું નથી. આટલું કૃષ્ણ એ સમજાવ્યું તો એ અર્જુન તૈયાર થયા નહીં. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, આવતા એકાદશી ઓર એક શ્લોક. હરે કૃષ્ણ, ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી, વિદાય ગૌર પ્રેમાનંદે.